नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो उवजायाणं नमो लोये सवसामूनं तीन भुवन राग विज्ञान का शिव स्वरूप शिव का नमः त्रियोग संहारिके।
अपने सेकंड डाल नो पाठ करिए पेज 31। छह बुक्स तुम्हारी पास है। चलो
ऐसे मिथ्या द्रग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण ताते न को तजिए सुजान सुन दिन संक्षेप कहू बखान प्रयोजन भूतन को है उपयोग मूरत दिन मूरत अनुप गलन बधर्म अधर्म काल इन ते न्यारी है को न जान विपरीत मान करी करे दे हमें निज पिछान मैं सुखी दुखी मैं रंक राग में रेद कर धन प्रभाव मेरे सुततीय मैं सबल दीन दे पशु भगमु रख प्रवीण तन उपजत अपनी उपज जान तन नशत आप को नाश मान रागादि प्रगट ये दुख देन तिन ही को सेवत किनत चैन शुभ अशुभ बंद के फल मजार रति अरति करे निज पद विसार आत्म हित हेतु विराग ज्ञान से लगे आप को कष्ट दान रोके न चाह निज शक्ति को शिव निराकुल दान जो जाई प्रती सुख ज्ञान दुख दान। इन जुत विषयन में जो प्रवृत ताको जानो मिथ्या चरित त्रयों नेत्यादि में सर्ग देह अब जे गृहीत सुनिए सुते जो कुगुरु को देव कुधर्म सेव को क्षेत्र दर्शन मोहेव अंतर रागादिक धरे देह बा अर्जन अंबर के सने तारे कुलिंग लई मत भावत देतु गुरु जन्म जल उपल नाय जो राग द्वेष मल करी मलिन वनता गदादि दुख चिन्ह जी ते है कुदेव तिन की जु सेव शठ कर तन तिन भव ब्रह्मण छे रागादि भाव हिंस सा समेत दरवित त्रसतावर मरण के जे क्रिया तिन्हे जानहु कुधर्म तिन सरदे जीव रहे अशर्त या कुब्रोहित मिथ्यात्व जान अब सुन गृहित जो है अज्ञान एकांत वाद दूषित समस्त विषयादिक पोषक प्रशस्त कपिलादि रचित दोषित अभ्यास सो है कुबोध बहुदेन त्रास जो ख्याति लाभ पूजादि चाह धरि करन विविध विध देहदा आत्म अनात्म के ज्ञान हीन जे जे करनी तन करन छी ते सब मिथ्याचारित्र त्याग अब आत्म के हित पंतला जग जाल ब्राह्मण को देहु त्याग अब दौल निज आत्म सुपाल।
अपने छ डाळाना आधारे जीवनी शुभ भूल थाय छे अने जेने कारणे चार गतिमां भ्रमे छे एनो स्वाध्याय आपणे करीए छीए। बराबर, आ पाठशाळा છે, બરાબર? પાઠશાળામાં સ્કૂલમાં જેવી રીતના આપણે બધું એક રેગ્યુલર સિલેબસ હોય, નોટબુક હોય, ટેક્સ્ટ બુક હોય, એ ફોર્મેટમાં આપણે જઈએ છીએ, ભલે વચમાં પ્રસંગો આવે છે ને આપણે અલગ અલગ સિલેક્ટિવ લેક્ચર્સ વચમાં થાય છે કે દસ ધર્મો ઉપર એક થઈ ગયો, એક રક્ષાબંધન પર થઈ ગયો, એવી રીતના, પણ આ કંઈ પ્રવચન નથી। ગુરુદેવના પ્રવચનમાં આપણે આવીને બેસીએ, સ્ક્રીન ઉપર જોઈએ, અડધા ઊંઘમાં હોઈએ, ચાલે। પાઠશાળામાં આપણી પાસે છ ડાળાની બુક તો હોવી જ જોઈએ। કેટલા પાસે બુક ઇધર હાર્ડ કોપી અથવા ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં છે? કેવી રીતના ચાલશે આપણું? બોલો, ત્રણ જણ પાસે છે આટલામાં। આગળ આવી જાઓ, બધા પાછળ જગ્યા નથી, આગળ ગણી જાઓ, આગળ આવી જાઓ। બોલો મુકેશ સર, આપણે સ્કૂલમાં બુક નહોતા લાવતા કોઈ છોકરાઓ, તો શું પનિશમેન્ટ આપતા હતા તમે અમને? મારે અમને શું પનિશમેન્ટ આપવી હવે? આપણે અત્યારના આઠમી નવમી ગાથા ઉપર છે, લગભગ ત્રણ કે ચાર લેક્ચરમાં આપણી સેકન્ડ ગાર્ડ પતી જશે અને પછી તમારી એક્ઝામ હશે, તો એક્ઝામમાં ક્યાંથી ભણશો? આટલી તો આપણી રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ। બુક્સ બધે ઇઝીલી અવેલેબલ છે, ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં આપણને વિતરાગ વાણી પરથી ઇઝીલી ડાઉનલોડેબલ છે। દિવસમાં આપણું 3G તો ચાલુ જ હોય છે, વોટ્સએપ ચેક કરવા માટે। એક બુક ડાઉનલોડ કરતાં કેટલી વાર લાગે? બોલો, PDF છે ને, આટલી રિસ્પોન્સિબિલિટી તો આપણી હોવી જોઈએ। ચાલ આગળ વધીએ। આપણે અત્યાર સુધી શું જોયું છે કે આ જીવ છે, દરેક જીવનું એક સામાન્ય પ્રયોજન છે। શું છે પ્રયોજન? બધાને સુખી થવું છે, સુખી થવું છે અને દુઃખથી દુઃખ ભોગવે છે અનંતકાળ। દુઃખથી રહિત થવા માટેના પ્રયત્ન પણ કરીએ છીએ આપણે દરેક સમયે, પણ પ્રયત્ન શું કરવાનો છે સાચો એ ખબર ન હોવાને કારણે જે બી એફર્ટ્સ કરીએ છીએ એ બધી ઊંધી જ પડે છે અને એને કારણે ચાર ગતિમાં જીવ રખડે। ચાર ગતિમાં રખડીને કેવા કેવા દુઃખ ભોગવે છે કે આપણે ફર્સ્ટ ડાલમાં બહુ ડિટેલમાં જોઈ લીધું, બરાબર? તો હવે આપણને કહે છે કે ચાર ગતિમાં જે દુઃખ તમે ભોગવો છો એનું મેઇન કારણ આ છે। તો મેઇન કારણ શું છે? તો એમાં જીવના ત્રણ ગુણ લીધા। કયા ગુણ લીધા? કયા ગુણ લીધા જીવના ત્રણ? દર્શન, જ્ઞાન અને ચારિત્ર। આ ત્રણ ગુણની પર્યાયો લીધી। તો કઈ ટાઈપની બે પર્યાયો લીધી? ત્રણેય ગુણની એક સમ્યક પર્યાય લીધી અને એક મિથ્યા પર્યાય લીધી, બરાબર? તો સમ્યક પર્યાય જ્યારે થાય ત્રણેય ગુણની, તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર કહેવાય। એ ત્રણેયને મળીને રત્નત્રય પણ કહેવાય છે, બરાબર? એનું સ્વરૂપ આપણને આગળ ત્રીજી ડાળમાં અને આગળ સમજાવશે। ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી બધું આના ઉપર જ છે, બરાબર? અત્યારના સેકન્ડ ડાળ તેના ઉપર છે, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા ચારિત્ર ઉપર છે. બરાબર? ઓકે, તો આ મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્ર કેટલા ટાઈપના છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર કેટલા ટાઈપના છે? બધું ભૂલી ગયા, એક વર્ષમાં ક્લાસ અલગ છે એમાં બધું ભૂલી ગયા. મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્ર બે બે ટાઈપના છે. કયા બે ટાઈપ છે? નહીં, એક છે ગ્રહિત, ગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર, અને એક અગ્રહિત મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર. બરાબર, યાદ છે? ઓકે, ગ્રહિત મિથ્યા દર્શન ની અંદર આપણે શું જોયું હતું? જે અનાદિથી ભૂલો આપણી ચાલે છે એને અગ્રહિત મિથ્યા દર્શન કહેવાય છે. તે કઈ જાતની ભૂલો ચાલુ છે આપણી અનાદિથી? સાત તત્વ વિશેની ભૂલ જીવની અનાદિકાળથી ચાલુ છે. સાત તત્વની ભૂલ શું છે? જીવ તત્વની ભૂલ શું છે? કે હું જીવ છું એમ ન માનીને શરીરને હું મારું માનું, એટલે શરીર હું જ છું એમ માનું છું. બરાબર? શરીર, મકાન આદિ બધું પૂતગલ છે, પણ એ પૂતગલ ન હો, પૂતગલ છે તો પણ હું એવું માનું છું કે આ મારા છે, આ હું કરું છું કે આ હું ભોગવું છું, એ અજીવ તત્વની ભૂલ છે. એના સિવાય જીવના રાગ દ્વેષ આદિના પરિણામો થાય છે, એ પરિણામો પ્રગટ દુઃખ દે છે આપણને. જ્યારે કરીએ ત્યારે પણ આપણને અંદરથી અનઇઝીનેસ લાગે છે, એ પ્રગટ દુઃખ દેનાર હોવા છતાં આપણે એને સુખનું કારણ માનીએ છીએ. એ કયા તત્વની ભૂલ છે? કયા તત્વની? આશ્રવ તત્વની ભૂલ. હવે એ જે રાગ દ્વેષના પરિણામ જીવ કરે છે એમાં જ કોન્સ્ટન્ટલી અટવાયેલો રહે છે, એમાં જ એનગ્રોસ રહે છે. એ કયા તત્વની ભૂલ છે? બંધ તત્વની ભૂલ છે. એના પછી સંવર, આ રાગ દ્વેષના પરિણામ છોડીને પોતાના આત્માનું સ્વરૂપ સમજીને પોતાના આત્મામાં જીવ સ્થિર થઈ જાય ત્યારે એને જે શાંતિના પરિણામ જાય થાય છે, એ શાંતિના પરિણામ એ સંવર તત્વની સાચી શ્રદ્ધા છે. એમ ન માનીને જે રાગ દ્વેષ છે એમાં જ પોતાને સુખી માનીને એ સંવર તત્વની ભૂલ છે. બરાબર? નિર્જળ તત્વ શું છે? આત્માને સમજીને એમાં જે લીન થયા હતા પહેલા સંવરમાં, હવે એમાં જ વધારે ને વધારે લીન થાય તો શુદ્ધિની વૃદ્ધિ થાય છે, તો એ નિર્જળ તત્વની સાચી માન્યતા છે. એનાથી વિપરીત આત્મામાં લીનતા તો ખબર જ નથી, કેમ કે સંવર થયું નથી. રાગ દ્વેષના પરિણામમાં જ કોન્સ્ટન્ટલી જે પોતાની ઈચ્છા થયા કરે છે કે હું આ મેળવું ને આને હટાવું, એ ઈચ્છાઓમાં જ કોન્સ્ટન્ટ રોકાયા રહેવું ને એમાં જ સુખ માનવું, એ નિર્જળ તત્વની ભૂલ છે. અને મોક્ષ તત્વ શું છે? હા, પોતાના બધા વિકારી ભાવો દૂર થઈ જવા અથવા કર્મના બધા પરમાણુઓ ખરી જવા, એ મોક્ષ તત્વ છે. પણ એવું જે શિવરૂપ, જે નિરાકુરતા રૂપ શિવ ભગવાનનું સ્વરૂપ છે એ તો આપણને ખબર નથી, અને આપણે સંસારમાં જ જે સુખ છે એમાં સુખ માનીએ છીએ, એ મોક્ષ તત્વની ભૂલ છે. આ સમજાય? આપણે સાત તત્વનું મહત્વ કેટલું છે બધું બહુ ડિટેલમાં જોઈ લીધું છે. ગમે તેટલા મોટા શાસ્ત્ર ભણો અને ગમે તે તમે કોઈ બી શાસ્ત્ર ભણો, કોઈ બી અનુયોગ ભણો, આ સાત તત્વ જ મેઇન ફાઉન્ડેશનની વસ્તુ છે. બધેથી ફરીને જીવને સાત તત્વની સાચી શ્રદ્ધા કરવા માટે થઈને બધા શાસ્ત્રો લઈ આવે છે. સમજાય છે? એટલે સાત તત્વની સાચી માન્યતા કરવી બહુ જ જરૂરી છે અને એકમાત્ર જીવનું કર્તવ્ય છે. તો આ તો થઈ જીવની અનાદિકાળની મિથ્યા માન્યતાઓ. હવે આપણે એના ઉપર શું જોયું હતું? અગ્રહિત. આ થઈ અગ્રહિત માન્યતા. હવે આપણે બીજું શું જોયું હતું કે જેવી રીતના આ દિવાલ ઉપર પહેલા એક સિમેન્ટનો લેયર થાય છે, એની ઉપર બીજા હજી થપેડવામાં આવે તો એની ઉપર વધારે ને વધારે લેયર્સ થાય છે. એવી જ રીતે જીવનું જે અનાદિકાળનું મિથ્યાત્વ, અગ્રહિત મિથ્યાત્વ છે, એના ઉપર આ ભવમાં જે કુગુરુ, કુદેવ ને કુશાસ્ત્રની સંગતિમાં જીવ નવી માન્યતા, નવી ખોટી માન્યતા ગ્રહણ કરે છે, એનું અનાદિનું આ મિથ્યા દર્શન પુષ્ટ થતું જાય છે. સમજાય છે? કોઈને કઈ રોગ થયો હોય, પહેલા તો રોગનું કારણ જે મેઇન એનું રીઝન હોય એ ખોટું ડાયગ્નોઝ કરી લે. બરાબર? સપોઝ કેન્સર થયું હોય ને ટીબી ડાયગ્નોઝ કરી લે, તો એ તો એક ભૂલ થઈ જ ગઈ, એટલે કેન્સરની ટ્રીટમેન્ટ તો કરતો નથી, એ એક ભૂલ થઈ ગઈ. પ્લસ હવે ટીબીની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી, તો ઓલું જે એને રોગ હતો એના ઉપર આની સાઈડ ઇફેક્ટને કારણે ડબલ રોગ થઈ જાય છે. સમજાય છે કે નહીં? સમજાય છે ને? એવી જ રીતે જીવને અનાધિકારથી તો એક ભૂલ ચાલે જ છે, પણ એના સિવાય આ ભાવમાં જે સાચું ન ગ્રહણ કરીને ઊંધું ગ્રહણ કરીએ છીએ તેને કારણે ઓલું હજી પુષ્ટ થાય છે, ઓલું હજી મિસ્ટેક વધારે સ્ટ્રોંગ થાય છે. સમજાય છે? તો આને કહેવાય છે ગ્રહિત મિથ્યા દર્શન, જે આ ભાવમાં નવું ગ્રહણ કરેલું છે. બરાબર, એની આપણી ચર્ચા અત્યારમાં ચાલુ છે. જો આપણે ગાથા નંબર 8 નહીં, આપણે ગાથા નંબર 8 સુધી થઈ ગયું હતું, ગાથા નંબર 9 ઉપર આપણે આવ્યા છે. નવમી ગાથા પર શું કહે છે કે ગૃહિત મિથ્યા દર્શનનું સ્વરૂપ અને એમાં કુગુરુના લક્ષણ. એક આઉટલાઈન ફરીથી જોઈ લઈએ. જેવી રીતના આ સેકન્ડ ડાલમાં ફ્લો શું છે કે મિથ્યા દર્શન જ્ઞાન ચરિત્રમાં પહેલા અગ્રહિતની વાત કરે છે અને પછી ગ્રહિતની વાત કરે છે. બરાબર, તો એમાં સૌથી પહેલા અગ્રહિત મિથ્યા દર્શનમાં સાત તત્વોની ભૂલ બતાવે છે, એના પછી અગ્રહિત મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે, પછી અગ્રહિત મિથ્યા ચારિત્રનું સ્વરૂપ બતાવે છે, હવે એના પછી ગ્રહિતમાં આવે છે. તો ગ્રહિત મિથ્યા દર્શનનું સ્વરૂપ હવે શરૂ કરે છે. એમાં પણ ત્રણ ફેક્ટર લીધા છે. પહેલા કુગુરુનું સ્વરૂપ બતાવશે, પછી કુદેવનું સ્વરૂપ બતાવશે, અને પછી કુધર્મનું સ્વરૂપ બતાવશે. એના પછી ગ્રહિત મિથ્યા જ્ઞાનમાં જશે, અને પછી ગ્રહિત મિથ્યા ચારિત્રમાં જશે. સમજાય છે? બહુ ઈઝી, આપણી પાસે બોર્ડ હોય તો ડ્રો કરીને ફટાફટ બતાવી દેવાય. પણ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર એના બે પાટા, પહેલાં આ લીધું આ લીધું આ લીધું આ લીધું, એક ફ્લો વાઇઝ આખું જાય છે. બરાબર, તો જો આપણે ગ્રહિત મિથ્યા દર્શનની અંદર પહેલા કુગુરુનું સ્વરૂપ આજે જોઈએ છે. શું કહે છે? પહેલા નવમી ગાથા વાંચું છું. જો કુગુરુ કુદેવ કુધર્મ સેવ, કે જે કુગુરુ કુદેવ અને કુધર્મ સેવ એટલે કે એની સેવા કરે છે. સેવા કરે છે કે એમનો ઉપદેશ સાંભળીને એના જેવું માનીને પોતે એને ફોલો કરે છે, તો એને એને ગ્રહિત મિથ્યા દર્શન વધારે પુષ્ટ થાય છે. શું કહે છે? જો કુગુરુ કુદેવ કુધર્મ સેવ પોષે ચિર દર્શન મોહ એવ. જો આ મિથ્યા દર્શન એ દર્શન મોહ પણ કહેવાય છે, એક બીજું નામ છે. એકચ્યુઅલી દર્શન મોહ કર્મ પ્રકૃતિનું નામ છે, અને એમાં જીવના ગુણને મિથ્યા દર્શન કહેવાય છે, પણ ક્યારેક ઇન્ટરચેન્જેબલી બી યુઝ કરી નાખાય. તો જે આ કુગુરુ કુદેવ ને કુધર્મની સેવા કરે છે એ ચિર દર્શન મોહ, ચિર એટલે કે અનાદિનો, અનાદિનું જે દર્શન મોહ એટલે અગ્રહિત મિથ્યા દર્શન જે હતું એને વધારે પોષે છે, એટલે પોષણ કરે છે, એને નરિશ કરે છે. સમજાય છે? અચ્છા, કેવી રીતના નરિશ કરે છે? કે જે હવે કે છે કુગુરુના લક્ષણ, કુગુરુ કેવા હોય. કુગુરુ એટલે શું? પહેલા કે એવા રોંગ આપણા એડવાઇઝર જે આપણને રોંગ પાથ ઉપર લઈ જાય, તો એના લક્ષણ, લક્ષણ એટલે કે એની કેરેક્ટરિસ્ટિક શું છે, હાઉ ડુ યુ આઈડેન્ટિફાય કે આ ગુરુ કુગુરુ છે. તો જો અંતર રાગાદિક ધરે છે, અંદરમાં તો રાગ દ્વેષ ભરેલા છે, અને બહાર ધન અંબર તે સને, બહાર એટલે કે બહારથી, અંદરથી તો રાગ દ્વેષથી ભરેલા છે અને બહારથી ધન એટલે કે પૈસા, અંબર એટલે કે એકદમ કપડા અને મહેલ ને એવું બધું રાજાશાહી, એનાથી સને એટલે કે એનાથી ભરેલા છે. સને એટલે કે એને એને પ્રેમ રાખે છે, એની સાથે પ્રેમ રાખે છે, જેને પૈસા ને બધું બહુ ગમતું હોય એવા છે. હજી બીજા કેવા છે? કે ધારે કુલિંગ લહી મહત ભાવ, પોતે કુલિંગ, કુલિંગ એટલે કે ખોટું લિંગ, એ શું છે આપણે જોશું થોડીક વારમાં. પોતે કુલિંગ નું ધારણ કરે છે કેવી રીતના? કે મહત ભાવ રાખીને, મહત ભાવ એટલે કે પોતે હું મહાન છું એમ અહંકાર રાખીને પોતે એક કુલિંગ ધારે છે. અને એવા ગુરુ કેવા છે? તે કુગુરુ છે અને જન્મ જલ ઉપલ નાવ. એટલે કે જે જન્મ જલ એટલે કે આ સંસાર રૂપી સમુદ્ર છે એમાં ઉપલ ઉપલ એટલે કે પથ્થર પથ્થરની બોટ જેવા છે. કોઈ ઓશન ની અંદર પથ્થરની બોટમાં બેસીને જાય તો શું થાય? ડૂબી જાય તરત, એ બોટ તરે નહીં. એવી જ રીતે આવા કુગુરુને ફોલો કરવું એ આપણને સંસાર રૂપી સમુદ્રમાં ડૂબાડવાનું કામ કરે છે. બરાબર, આટલું ગાથા સિમ્પલ સમજાઈ ગઈ, એનું આપણે ઇલાબરેશન કરીએ છીએ. જો આમાં હું ભાવાર્થ બી વાંચું છું, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલા આપણે થિયરી જોઈએ, પછી આપણે પ્રેક્ટિકલી થોડુંક જોઈશું. જો કુગુરુ કુદેવ, આજે જેની પાસે બુક હોય, આઈ એમ ઓન પેજ 42 ભાવાર્થ વાંચું છું નવમી ગાથામાં. કુગુરુ કુદેવ અને કુધર્મની સેવા કરવાથી, સેવા એટલે કે એમને ફોલો કરવાથી, સેવા એટલે એકચ્યુઅલી જેને પગ નથી દબાવવાના. ઘણા લોકો મિસઇન્ટરપ્રેટ કરે છે કે ગુરુઓની સેવા કરો, વૈયાવૃત્તિ કરો એટલે શું કે એમને પગ દબાવો એમની બધી, એમ નહીં. જે બી ઉપદેશી કહે છે એ ઉપદેશ સાંભળીને એ પાઠ ઉપર ચાલવું, એને માનીને એના ઉપર ફોલો કરવું એને એમની સેવા કહેવાય છે. તો એ કુગુરુ કુધર્મ અને કુદેવની સેવા કરવાથી ઘણા કાળ સુધી મિથ્યાત્વનું પોષણ થાય છે. એટલે કે કુગુરુ કુદેવ કુધર્મનું સેવન જ ગૃહિત મિથ્યા દર્શન જ્ઞાન મિથ્યા દર્શન કહેવાય છે. આગળ જો પરિગ્રહ બે પ્રકારના છે. પરિગ્રહ એટલે ખબર છે? પહેલા બોલો, પરિગ્રહ એટલે શું? પાંચ પાપ છે. પાંચ પાપના નામ ખ્યાલ છે? કોઈ પણ જીવને પાંચ પ્રકારના બેડ ભાવ, ખરાબ ભાવ, પાંચ પ્રકારના પાપ આપણા ચાલે છે અને એનાથી છોડાવવા માટે મુનિરાજ હોય છે કે જે વ્રતી હોય છે એ લોકો પાંચ પ્રકારના વ્રત લે છે કે આ પાપોથી હું દૂર રહીશ. કયા પાંચ પ્રકારના પાપ છે? હા, અહીંયા છોકરાઓમાં કોઈને ખબર છે? નહીં. બોલો, પાંચ પ્રકારના પાપ ખબર છે તને? નહીં. પહેલું હિંસા. હિંસા પછીનું ખબર બાકીના? બોલો, હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. હિંસા એટલે કે કોઈને મારવું, કોઈનો ઘાત કરવો, એ તો ખાલી ઉપર ઉપરથી, પણ કોઈના પરિણામ બી બગડે એ હિંસા છે. કોઈના નહીં, આપણા પોતાના પરિણામ બગડે મારી પોતાની હિંસા છે. સમજાય છે? વી હેવ ટુ કન્સિડર ઓલ થ્રી એંગલ્સ. અચ્છા, જૂઠ એટલે કે જૂઠું બોલવું, અને જૂઠું બોલવાથી કોઈનું ખરાબ થાય અથવા તો મારું ખરાબ થાય. ઓલ થ્રી એંગલ્સ યુ હેવ ટુ ટેક. ત્રીજું ચોરી. ચોથું કુશીલ. કુશીલ એટલે કે ઇમ્પ્રોપર કન્ડક્ટ, ઇમ્પ્રોપર બિહેવિયર. અને પાંચમું છે પરિગ્રહ. પરિગ્રહ એટલે કે ગ્રીડથી બધી વસ્તુઓ પોતા પાસે રાખવી, સંગ્રહ કરવો. પરિ એટલે કે બધી બાજુથી, ગ્રહ એટલે કે ગ્રહણ કરવું. આઈ વોન્ટ થિંગ્સ ફ્રોમ એવરીવેર, એને કહેવાય પરિગ્રહ. જે પોતાની જરૂરિયાત છે, હવે સપોઝ પીપલ લાઈક અસ, વી કેન લિવ ઇન મેબી 10 pair of clothes, 10 pair of pants અને મેબી 20 pair of shirts, અને લેડીઝમાં લગાવી દેજો તમારું. પણ ટુ સ્ટીલ હેવ આઈ વોન્ટ 50 pair of pants, અથવા તો ટુ હેવ એક્સેસ ધેન વોટ યુ નીડ, દેટ ઇઝ પરિગ્રહ. સમજાય છે? ઓકે, હવે એના ઉપર વધારે ડિટેલ અહીંયા સમજાય, આપણે બેઝિક સમજી લીધું. જો અહીંયા શું કહે છે, પરિગ્રહ બે પ્રકારના છે. આપણે જે બધી વાત કરીએ તો ખાલી બહાર બહારની વસ્તુ છે, બરાબર. અહીંયા કહે છે પરિગ્રહ, એક અંતરંગ પરિગ્રહ અને બીજું બહિરંગ પરિગ્રહ. તો અંતરંગ પરિગ્રહમાં શું આવે છે કે જીવને મિથ્યાત્વ, મિથ્યાત્વ એટલે મિથ્યા દર્શન, જ્યાં સાત તત્વની ભૂલ આપણે સમજી લીધું, ઈ મિથ્યાત્વ, રાગ, દ્વેષ વગેરે બધા પરિણામો એ જીવના અંતરંગ પરિગ્રહ છે. આ વાત શું કામ ચાલે છે? કેમ કે આગળ ગાથામાં એમ કીધું ને કે જે મુનિરાજ, અરે જે કુગુરુ છે એ રાગ દ્વેષ આદિથી સહિત છે. તો એ અહીંયા સમજાવે છે કે રાગ દ્વેષ આદિ પરિગ્રહથી રહીત હોય એ જ સાચા ગુરુ હોય. ઓકે, જો વાત છે જો પરિગ્રહ બે પ્રકારના છે, એક અંતરંગ અને બીજો બહિરંગ. મિથ્યાત્વ રાગ દ્વેષ વગેરે અંતરંગ પરિગ્રહ છે. અને બહિરંગ શું છે કે વસ્ત્ર એટલે કે કપડાં, પાત્ર એટલે કે વાસણો, ધન મકાન આદિ બહિરંગ પરિગ્રહ છે. વસ્ત્ર આદિ સહિત હોવા છતાં પોતાને જીન લિંગ ધારક માને તે કુગુરુ છે. જે જીન લિંગ એટલે કે શું કે જીનેન્દ્ર ભગવાનનું જેવું લિંગ છે. આપણા ભગવાન કેવા હોય, નેકેડ હોય ને, અને એમની પાસે કોઈ પણ વસ્તુ છે એમનો પરિગ્રહ તરીકે, એનીથિંગ જે આવે કે ભાઈ આ ઘર મારું છે, ભગવાન એમ માને છે કે આ મંદિર મારું છે. આ તો આપણે એમ કહીએ છીએ કે આ મંદિર આ ભગવાનનું છે, બરાબર, પણ ભગવાનની એવી કોઈ માન્યતા નથી. ભગવાનને તો બધી જ વસ્તુ પોતાના આત્મા સિવાય આ શરીરના પરમાણુ બી પોતાના માનતા નથી, સમજાય. એટલે જીન લિંગ જેવું હોય એવા જ જે ગુરુ હોય એને સુગુરુ એટલે કે સાચા ગુરુ કહેવાય છે. એમના સિવાય જે પોતે વસ્ત્ર એટલે કે કપડાં હોય, મકાન હોય, ઘર બાકી બધું હોય, મકાન ગાડી એ બધા જે હોય એ ગુરુ નથી, કુગુરુ છે. હવે લેટ મી ક્લેરિફાય વન થિંગ. આપણે પૂજામાં દેવશાસ્ત્ર ગુરુની પૂજા અને બધું સાંભળ્યું હશે, બરાબર. એક ત્રણના કોમ્બિનેશનમાં આવે છે દેવશાસ્ત્ર અને ગુરુ. આ ત્રણ પદ એવા છે જે આઠ દ્રવ્યથી પૂજનીય છે, એટલે કે આપણે એમને પૂજા કરીએ છીએ એમની. તો દેવ એટલે તો અર્યંત ભગવાન ને સિદ્ધ ભગવાન, શાસ્ત્ર એટલે કે જીનવાણી, શાસ્ત્ર એટલે એકચ્યુઅલી દિવ્ય ધ્વનિ, અને દિવ્ય ધ્વનિમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે એ, પણ એનું કોઈ ફિઝિકલ ફોર્મ તો છે નહીં, એટલે ફિઝિકલ ફોર્મના રૂપમાં આપણે આ શાસ્ત્રને આપણે પૂજીએ છીએ, બરાબર. અને ત્રીજા ગુરુ, જે ગુરુની અત્યારના વાત ચાલે છે. તો આ ગુરુ એટલે કયા ગુરુ? આપણા કાન ગુરુ છે ઈ ગુરુ, કે કુનકુંદાચાર્ય છે ઈ ગુરુ? બોલો કયા ગુરુની વાત ચાલે છે? આ અત્યારના આપણા મુનિરાજો છે, કુનકુંદાચાર્ય આદિ ગુરુઓ છે. કુનકુંદાચાર્ય, અમૃતચંદ્રાચાર્ય, જે નગ્ન દિગંબર વેશધારી છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા, એટલે કે એટલા ઉચ્ચ પદવીની વાત છે કે જ્યાં પોતાના આત્માથી બહાર નીકળવાનો બી જેમને ભાવ નથી થતો. આજે કોઇન્સિડેન્ટલી ગુરુદેવના પ્રવચન સારના પ્રવચનોમાં બી એ મુનિરાજની જ વાતો બધી આવી છે, વિચ વી વિલ લુક ઇન અ ફ્યુ સેકન્ડ્સ. પણ અહીંયા આઈ જસ્ટ વોન્ટેડ ટુ ક્લેરિફાય કે અહીંયા ગુરુમાં એ ગુરુની વાત ચાલે છે. જે કાન ગુરુ જે છે, અથવા તો બેનશ્રીબેન છે, શ્રીમદ રાજચંદ્રજી છે, તોડરમલજી છે, બનારસીદાસજી છે, જેટલા બી આ બધા ગૃહસ્થ જીવો એટલે એ સમ્યક દ્રષ્ટિ જીવો છે અથવા તો વ્રતિ જીવો છે, પણ એ ગુરુ નથી. ગુરુની કેટેગરી જે મુનિરાજ હોય છે એ કેટેગરી છે, સમજાય છે. આ બધા આપણા વંદનીય છે, જે આ ગુરુદેવ કહું છું, બનારસીદાસજી, ટોડરમલજી આદિ એ બધા આપણાથી વંદનીય છે, આપણા આપણા બહુ આદરણીય છે, એમનો આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે, બરાબર. પણ એ ગુરુની જેમ, જે આ દેવશાસ્ત્ર ગુરુવાળા ગુરુની જેમ પૂજનીય નથી. એ આપણા વિદ્યાગુરુ છે અને આ આપણા ધર્મગુરુ છે. બેમાં ફરક સમજાય છે, બરાબર. તો અત્યારના આપણે આ ધર્મગુરુની વાત કરીએ છીએ, તો એ ધર્મગુરુ કેવા હોય કે જેવું જીન લિંગ હોય એવા લિંગવાળા, એટલે કે નગ્ન દિગંબર આદિ જ હોય. એ જો વસ્ત્રનો, એક ગુરુદેવના પ્રવચનમાં આવે ને કે એક વસ્ત્રનો ધાગો પણ એમને પાસે રાખવાનો જો ભાવ હોય તો એ અનંત પરિગ્રહના ભાવ સહિતના છે અને એ ખોટા ગુરુ છે, સમજાય છે. એનું જો વધારે ઇલાબોરેશન આપણે હમણાં થોડીક વારમાં કરશું, આ પહેલાં વાંચી લઈએ આગળ. એક તો જીન સ્વરૂપ નિર્ગ્રંથ દિગંબર મુનિ લિંગ, અને બીજું ઉત્કૃષ્ટ શ્રાવક સ્વરૂપ. હવે આ શ્રાવક હજી આપણે ભણ્યા નથી, પણ જે ગુણસ્થાનો હોય ને, જેને ખ્યાલ હશે એમાં કે આપણે બધા ફર્સ્ટ ગુણસ્થાનમાં છે, મિથ્યા દ્રષ્ટિ, સેકન્ડ અને થર્ડ ઇગ્નોર કરો, દે આર પડવાના ગુણસ્થાનો. જે સમ્યક દ્રષ્ટિ થાય ને, જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પહેલી વાર થાય, તો એ ફોર્થ ગુણસ્થાનમાં આવે. ગુણસ્થાન એટલે શું કે જીવના પ્યોરિટીની ગ્રેડેશન, એક એની તારતમ્યતા, બરાબર, મોહ અને યોગના ભાવોની તારતમ્યતા. તો જે સમ્યક દર્શન વાળો હોય ફોર્થમાં આવે. હવે એનાથી બી જ્યારે વિતરાગતા વધે, तो ये पांचमा गुणस्थान में आए ये पांचमा गुणस्थान वाला जो जीव हो ये भी अपनी जेम हजी घर में ज रहता हो पांचमा गुणस्थान में देर आर 11 वेरिएशन सब वेरिएशन तो यहाँ अप टू सेवंथ सब वेरिएशन ए जीवो घर में ज रहे अपनी जेम एना पी आग जयरे वे एथ नाइन्थ टेन्थ इलेवन तो ई घर छोड़ी ने कोई आश्रम में अथवा तो कोई मुनिराज संघ में अथवा एवं रीतना मुनि दीक्षा की प्रेक्टिस् एमनी साथ जी रहे ब्रह्मचारी सातमा सातमी प्रतिमा होना पी ब्रह्मचारी कहवाय एनी पहला ब्रह्मचारी न कहवाय बराबर है आटलू समझाए थे ओके हवे आ पांचमू गुणस्थान क्रॉस करीने अजी आगळ जाए तो छठू सातमू दे आर पेरेलल दो इट इज सिक्स अने सेवन बट दे आर पेरेलल तो ई गुणस्थान ने मुनिराज नु गुणस्थान कहवाय बराबर तो अहियाँ शू कहे कि जे ई मुनिराज हो प्लस जे पांचमा में इलेवन लेवल से टेन्थ अने इलेवंथ लेवल वाला द टॉप मोस्ट ऑफ द फिफ्थ लेवल ई केवा हो ई बे टेन्थ अने इलेवंथ प्रतिमाधारी जे केवा है ई एवा हो के ई घर ने बधु तो एमने त्यागी ज दीधु छे एमनी बधी क्रियाओ मुनिराज जेवी होय एक्सेप्ट के जे टेन्थ वाला जे होय टेन्थ लेवल वाला ई एक वस्त्र पहेरे जेवी रीतना के एक आम आपणे અભિષેક કરીએ તો દુપટ્ટો હોય ને આપણો એ દુપટ્ટા જેવું એક ક્લોથ વેર કરે અને જે ઇલેવન્થ પ્રતિમાધારી હોય એમને ખાલી એક લંગોટ એક અંડરવેર જેવું હોય અને એના પછી મુનિ દીક્ષાવાળા ટોટલ નગ્ન દિગંબર હોય થી બહારમાં કેટલા કપડાં પહેરે છે એનું મહત્વ નથી અંદરમાં એમની વિતરાકતા કેટલી વધી છે એનું મહત્વ સમજાય છે હવે અંદરના ભાવ કેવી રીતના બતાવાય બતાવી શકાતા નથી ઉત્કૃષ્ટ એટલે એને રૂપ જે બારમાં આવા અલગ અલગ વ્રત આચરણ દેખાય છે એના પ્રમાણે આ બધા લેવલ્સ બનાવવામાં આવે છે સમજાય છે પણ એ જ્યારે બહારના લેવલ બતાવવામાં આવે ત્યારે આપણે પકડવાનું એમ કે એમના અંદરમાં વિતરાકતામાં આટલી વૃદ્ધિ થઈ છે ઓકે આગળ વાંચીએ તો એક તો એ જિનલિંગધારી નગ્ન દિગંબર મુનિરાજ અને બીજા જે ઉત્કૃષ્ટ શ્રાવક જે દસમા અગિયારમી પ્રતિમા ધારક અને થર્ડ આ તો બધું જેન્ટ્સની વાત થઈ લેડીઝમાં જે લેડીઝમાં પાંચમા ગુણસ્થાનમાં સૌથી ઉત્કૃષ્ટ હોય એને અર્જિકા કહેવાય જે સ્ત્રીઓ હોય ને એમાં બી પાંચમા ગુણસ્થાનમાં બે ટાઈપ હોય જે અગિયાર લેવલ છે ને તેમાં નીચેના લેવલમાં શ્રાવિકા કહેવાય અને ઉપર જે વધે એને અરજિકા કહેવાય એ અરજિકાઓ પણ કેવી રીતના હોય આ બધું આપણે ક્યારે સાંભળ્યું નથી ને આપણે વાંચીએ ને તો આપણને ખબર પડે કે આપણા કેટલા ઊંચા પદો છે એ અરજિકાનું બી પદ એવું હોય કે ખાલી એક વસ્ત્ર જેવી સાડી હોય મોટું વસ્ત્ર હોય એનું એક લપેટીને કરે એ અરજિકાઓ પણ સંઘમાં રહે એ ઘરે ન રહે એ બધે વિહાર કરે એમ થી આ બધું વિહાર કરવાનો ઇન્ટેન્શન શું છે જેટલું તમે કોઈ એક જગ્યાએ રહેતા હો ને તો તમને એ જગ્યાની આજુબાજુની ચીજો સાથે મોહ વધી જાય તો જેમણે પોતાના બધા પરિગ્રહોનો ત્યાગ કરી દીધો છે હવે કોઈ બી મમત્વ ભાવ અંદરમાં નથી અને અંદરમાં નથી તો બહારમાં રાખીને શું ફાયદો એટલે છોડી દીધું સમજાય છે તો એ છોડીને જંગલમાં વસે છે જંગલમાં વસે છે અને પોતાના નિરંતર ધર્મ ધ્યાનમાં લીન છે અચ્છા ચલો આપણને કે આપણે આજે એક કલાક પાઠશાળા નથી બસ તમે તમારા ધ્યાનમાં બેસો કેટલી વાર બેસી શકશો અરે ફિઝિકલી કેટલી વાર બેસી શકશો મગજને તો આપણા વિચારોને તો જવા દે તો પાંચ મિનિટ બી નથી ટકવાના પણ ફિઝિકલી બી દસ પંદર મિનિટ સુધી બેસી નથી શકાતું પછી હા જરા થાકી ગયા આમ પગ દુખવા લાગ્યા સમજાય છે કે નહીં પ્રોબ્લેમ ક્યાં છે આપણો જે ઉપયોગ છે ને એ ઉપયોગ આ શરીર ઉપર જાય છે વારે ઘડીએ જ્યારે આ ઉત્તમ જીવો એવા છે કે એમનો ઉપયોગ આત્માથી હટવા માટે તૈયાર નથી સમજાય છે આપણા મુનિરાજ હોય ને શ્વેતંબરમાં ઘણા એમ આવે કે મુનિરાજને ઘણા બધા અલગ અલગ આસનો હોય છે કોઈ પદ્માસન પછી ખડગાસન સુખાસન ખબર નહીં કેટલા અલગ અલગ એ લોકો એમ માને છે કે મહાવીર ભગવાન આમ આમ ક્યાંક ધ્યાનમાં બેઠા હતા અને ત્યાં એમને કેવળ ધ્યાન થયું, એવું નથી હોતું. દિગંબર મુનિરાજ એમને એટલો પ્રમાદ જ ન હોય કે એમને આટલા બધા આસનો હોય. એક પલાટી વાળીને બેસે અથવા ખડગાસનમાં ઉભા હોય, આ બે જ પોઝિશન હોઈ શકે, સમજાય છે? અને એ પણ કેવી રીતના બેસે, એકદમ શિષ્ટ બધ, કમર સીધી, એમ નહીં કે આમ જરાક થાકી ગયા પ્રમાદમાં બેઠા છે. એ આટલો ફિઝિકલ પ્રમાદ બી નથી અને અંદર આત્મામાં બી એટલો પ્રમાદ નથી કે આત્મા પોતાના આત્માથી ખસે, સમજાય છે? આવી ઊંચી ભૂમિકા વાળા જે જીવો હોય છે એ આપણા માટે ગુરુ કહેવા યોગ્ય છે. અને એવા ગુરુની અહીંયા વાત ચાલે છે. હવે એવા જે ગુરુ હોય એ જ આપણા માટે રોલ મોડલ છે, એ આપણા માટે શું ગુરુ છે. એના સિવાય આપણે આજુબાજુમાં જે બીજા ગુરુઓ હોય છે જે આપણને અલગ માર્ગે જો લઈ જાય અથવા આ માર્ગ પર જવા માટે મોટિવેશન બી ન આપે તો એ બધા કુગુરુ છે. ચાલો હજી આગળ વાંચીએ. અચ્છા, તો ત્રીજું આરિકાનું રૂપ, જે સ્ત્રીઓનું લિંગ, એ ત્રણ સિવાય કોઈ પણ ચોથું લિંગ સમ્યક દર્શન સ્વરૂપ નથી. માટે એ ત્રણ લિંગ વિના અન્ય લિંગને જે માને છે તેને જીન મતની શ્રદ્ધા જ નથી અને મિથ્યા દ્રષ્ટિ છે. આવું દર્શન પાવડ કરીને આપણું શાસ્ત્ર અષ્ટપાવડ નામ સાંભળ્યું છે, જે પંચ પરમાગમાં એક અષ્ટપાવડ નામનો ગ્રંથ છે ભગવાન કુનકુંદાચાર્ય લખેલો. એમાં અષ્ટપાવડ એટલે 8 ચેપ્ટર્સ, 8 પ્રકારના પાવડો. એમાં એક દર્શન પાવડ નામનું ચેપ્ટર છે, એની આ 18મી ગાથાનો મીનિંગ છે. આગળ, માટે કુલિંગના ધારક જે છે એવા મિથ્યાત્વાદી અંતરંગ અને વસ્ત્રાદી બહિરંગ પરિગ્રહ સહિતના જે ગુરુ, એ પોતાને જો મુનિ માને અથવા બીજાને મનાવે તો એ બધા કુગુરુ છે. જેવી રીતે પથ્થરની નાવ પોતે ડૂબે છે અને એમાં બેસનારા બધાને પણ ડૂબાડે છે, તેવી રીતના એ કુગુરુ પોતે સંસારમાં ડૂબે છે અને તેમને વંદન કરવાવાળા, સેવા કરવાવાળા, ભક્તિ કરવાવાળા એ બધા પણ અનંત સંસારમાં ડૂબે છે. અર્થાત કુગુરુની શ્રદ્ધા, ભક્તિ, પૂજા, વિનય, અનુમોદના કરવાથી ગ્રહિત મિથ્યાત્વાદીનું સેવન થાય છે અને અનંતકાળ બહુ ભ્રમણ થાય છે. આપણું ઇન્ટેન્શન શું છે અહીંયા, કે સી જૈન ધર્મનું ફાઉન્ડેશન, એમ કહીએ કે આપણે જૈન ધર્મનું બધા જે પ્રિન્સિપલ્સ છે અથવા તો એના જે બધા સિદ્ધાંતો ક્યાંથી આવ્યા છે, અનાદિથી તો છે પણ એનું મૂળ સ્ત્રોત્ર ક્યાંથી છે? કે જેવી રીતના દરેક તીર્થંકર શું કરે છે, તીર્થની સ્થાપના કરે છે. સ્થાપના કરે છે એટલે શું, કે જે આ બધા સિદ્ધાંતો જે અનાદિકાળના છે, જે બધા ભૂલાઈ ગયા છે, એને ફરીથી પોતાની દિવ્ય ધ્વનિમાં કહીને લોકોને શીખાડે છે અથવા તેનો પ્રચાર કરે છે, એ તીર્થની સ્થાપના કરે છે. તો આપણા જે મૂળભૂત બધા સિદ્ધાંતો, નિશ્ચય, વ્યવહાર, ક્રમબદ્ધ, પર્યાય, ઉપાદાન, નિમિત્ત, આ 5 તો મૂળ સિદ્ધાંત કહેવાય. એના સિવાય સાત તત્વનું સ્વરૂપ સમજવું, દ્રવ્ય ગુણ પર્યાય બરાબર છે ને, ઉત્પાદ વ્યય ધ્રુવ, આ વસ્તુ વ્યવસ્થાના સિદ્ધાંતો છે. આ બધા સિદ્ધાંતોનું મૂળ સ્ત્રોત્ર એટલે સર્વજ્ઞ ભગવાન અને કેવળ જ્ઞાન, બરાબર? સર્વજ્ઞ ભગવાને જે વાણીમાં ઉપદેશ આપ્યો એ દિવ્ય ધ્વનિ અથવા તો આપણા શાસ્ત્ર, સેમ ચીજ. અને થર્ડ, એ શાસ્ત્રને ફોલો કરીને એ પથ ઉપર ચાલનાર નિર્ગ્રંથ દિગંબર મુનિરાજ, એ ગુરુ. આ ત્રણ, દેવ, શાસ્ત્ર, ગુરુ, એટલે આપણા જૈન ધર્મનું ફાઉન્ડેશન, સમજાય છે? જ્યાં સુધી આ દેવ, શાસ્ત્ર, ગુરુનું સાચું સ્વરૂપ આપણને સમજાય નહીં ને ત્યાં સુધી આપણે જીવનું સ્વરૂપ સમજવા માટે લાયક નથી. ગુરુદેવના આમાં પ્રવચનોમાં ઘણી વાર આવે છે કે જે ખોટા ગુરુઓને માને, ખોટા દેવને માને, એ તો આ શાસ્ત્રજી સાંભળવાને લાયક જ નથી થયા. લાયક નથી થયા એટલે શું, કઈ એવા આમ નીચ ઓલા ગોત્રના છે, આપણે કહીએ ને કે અછૂત છે ભાઈ તમે નહીં આવો, એવું છે? એવું નથી. અંદરના જે કુગુરુને એના માનતા હોય ને એના અંદરના પરિણામ જ હજી એટલા કોમળ નથી થયા કે આત્માનું કંઈ સ્વરૂપ સાંભળીને એને સમજી શકે, એના ઉપર વિચાર કરી શકે, સમજાય છે? તો એના ઉપર આ આત્માનું સ્વરૂપ સમજીને પોતા ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવા માટે પહેલા આ ત્રણનું સ્વરૂપ સમજવું બહુ જ જરૂરી છે. તો એમાં આપણે અત્યારના ગુરુઓનું સ્વરૂપ જોઈએ છે અને પછી નેક્સ્ટ ગાથામાં દેવનું સ્વરૂપ આવશે, ત્યારે આપણે હરિયન ભગવાનનું વધારે ડિટેલમાં જોશું. અચ્છા અત્યારના ગુરુઓનું સ્વરૂપ આવે છે. તો આજે જ પ્રવચન સારનું પ્રવચન જેમણે સાંભળ્યું હોય, 205-6 ની ગાથા ચાલતી હતી બરાબર, એમાં કયો અધિકાર ચાલુ છે બોલો, કોઈને ખ્યાલ છે? જે પ્રવચન સાંભળ્યું આજે કયો અધિકાર ચાલુ છે પ્રવચન સારનો? આટલી તો ખબર રાખવી જોઈએ કે નહીં? ગુરુદેવના પ્રવચનમાં આપણે બેસીએ તો કયો અધિકાર ચાલુ છે, શું ગાથાઓ, શું ફ્લો ચાલુ છે? સી અનધર થિંગ આઈ વોન્ટ ટુ ટેલ એવરીવન, આપણે જે 3 પાઠશાળાઓ ચાલે છે એમાં ખાસ આપણી પાઠશાળામાં ઘણા યંગસ્ટર્સ આવે છે બરાબર. તમે અઠવાડિયામાં 1 કલાક ખાલી અહીંયા આવીને આ સાંભળશો અને તમારું કંઈ ભલું થશે એવું નહીં માનો, એમાં કાંઈ બેનિફિટ નહીં થાય. આ સાંભળીને જો તમને જરાક કંઈક સારું લાગ્યું હોય, તમને લાગ્યું હોય કે નહીં આ વસ્તુ જરા બરાબર કહેવામાં આવે છે, તો મેક અ પ્રેક્ટિસ કે ગુરુદેવશ્રીનું રોજ પ્રવચન સાંભળો. ભલે જેટલો ટાઈમ મળે, 15 મિનિટ્સ મળે 15 મિનિટ્સ, હાફ એન આવર મળે તો હાફ એન આવર, 1 કલાક મળે તો 1 કલાક, અને મેક ઇટ અ પોઈન્ટ કે કોઈ પણ એક શાસ્ત્ર ઉપાડો, તેને સિસ્ટમેટિકલી આખું ભણો. જેવી રીતના આપણી એજ્યુકેશનની બુક્સમાં ચેપ્ટર વાઇઝ ડિવિઝન હોય કે નહીં, અને એ ચેપ્ટર વાઇઝ ડિવિઝન હોય તો પણ એમાં દેર ઇઝ અ ફ્લો બિટવીન ચેપ્ટર્સ, કંઈ રેન્ડમલી અહીંયાથી અહીંયા અહીંયા મૂક્યું નથી. એવી જ રીતે આપણા શાસ્ત્રોમાં દેર ઇઝ અ ફ્લો ઇન ધી એન્ટાયર ગાથાઓ. સમયસારની 415 ગાથા છે તો એમાં આખો એક ફ્લો છે, શું કહેવા માંગે છે આચાર્ય બેન. એમણે આટલો ટાઈમ સ્પેન્ડ કરીને એમ વિચાર કરો આપણા આચાર્ય કેવા હોય. હમણાં જ આપણે જે વર્ણન ચાલે છે ને મોક્ષમાર્ગ પ્રકાશકમાં, એમ કહે છે કે મુનિરાજ હોય એનું એકમાત્ર કર્તવ્ય શું હોય? પોતાના સ્વ સ્વરૂપનું સંવેદન, એટલે પોતાના આત્માનું અનુભવન, બસ પોતાના આત્મામાં લીન રહેવું, એ જ એમનું કર્તવ્ય છે. એના સિવાય કોઈ શાસ્ત્ર લખવા, કોઈને ઉપદેશ આપવો, એ એમનું કાંઈ કર્તવ્ય નથી. અચ્છા, હવે મુનિરાજ ધ્યાન કરવા બેઠા હોય જંગલમાં, અહીંયા કોઈ હરણ બેઠું છે એને ખબર નથી પણ આ બાજુથી વાઘ આવે છે. મુનિરાજને ખબર છે કે એ સાઈડથી વાઘ આવે છે, હરણને ખબર નથી. તો હરણ, મુનિરાજે હરણને બચાવવા માટે એને કેવું જોઈએ કે નહીં કે ભાઈ તું ભાગી જા નહીં તો તને ખાઈ જશે? સિચ્યુએશન સમજાય છે? મુનિરાજ એક ઝાડ નીચે બેઠા છે, એક સાઈડ હરણ બેઠું છે જે મુનિરાજને જુએ છે આ તરફ, એટલે એને ઓલી તરફનું કાંઈ દેખાતું નથી. હવે ઓલી સાઈડથી એક વાઘ આવ્યો અને એનું ઇન્ટેન્શન છે કે હરણને ખાઈ જાય, સમજાય છે? તો મુનિરાજનું કર્તવ્ય છે કે નહીં કે હરણને કહે કે ભાઈ તું કર? કેમ નથી? કેમ કે એ પોતાના આત્મામાં એટલા લીન છે કે મુનિરાજને જનરલી આવી ખબર બી ન પડે કે આવી રીતના કોઈ બહારથી આવે, સમજાય છે? એક આપણું જે જ્ઞાન છે ને, હવે આપણે અહીંયા બેઠા છીએ, આપણે બધી તરફ જોઈએ છે આ કોણ આવે છે, કોણ જાય છે, કેવી હવા આવે છે, કેમ કે આપણું ધ્યાન બહાર તરફ છે. મુનિરાજનું કેવું હોય? એક તો પોતે નાસાગ્ર દ્રષ્ટિ હોય, ખબર છે આપણે ભગવાન નાસાગ્ર દ્રષ્ટિ હોય, એટલે કેવા કે આમ પલક નીચે હોય ને આમ બસ આમ પોતાના નાક તરફ આમ દ્રષ્ટિ હોય, ઇન્ટેન્શનલી ના હોય પણ પોતાના ધ્યાનમાં હોય ને એટલે ઓટોમેટિકલી એમ વહી જાય. તો આટલું ફિલ્ડ ઓફ વિઝન બી આટલું જ હોય, ખબર જ ન હોય કે આમ આજુબાજુ શું થાય. મેં હમણાં જે કીધું ને મુનિરાજની શિષ્ટ કેવી હોય, આમ ટટ્ટાર બેઠા હોય તો ભાઈ આમ મોઢું રાખીને કે આમ રાખીને કે આમ રાખીને ન બેસે, પોતાના આમ આત્મામાં જાણે લીન હોય ને એવી રીતના બેસે. અચ્છા, ઘણા લોકોને ખબર નહીં હોય મુનિરાજ પાસે પીછીને કમંડળ હોય ને, એની પોઝિશન એ ફિક્સ હોય, કમંડળ આ સાઈડ હોય, પીછી આ સાઈડ હોય, દેર ઇઝ નો વેરિએશન. કમંડળ બી પાછું આમ ફેસિંગ કે આમ ફેસ, ખબર કમંડળ એટલે શું? એક ઓલી ચાની કીટલી જેવું હોય જેમાંથી પાણી આવે, તો એનું જે મોઢું હોય ને જેમાંથી પાણી બાદ, દેટ ઇઝ ઓલવેઝ ફેસિંગ ઇન ધીસ ડિરેક્શન. આટલી શિસ્ત હોય મુનિરાજની, સમજાય છે? બહારમાં આટલી શિસ્ત હોય, અંદરમાં પોતાના આત્માના ધ્યાનની કેટલી શિસ્ત હશે? ટાઈમપાસ ન કરતા ત્યાં બેસીને જંગલમાં, સમજાય છે? જ્યાં એટલા ઉત્કૃષ્ટ ધ્યાનમાં એ મુનિરાજ બેઠા છે અને એમાંથી જો એમને વિકલ્પ આવ્યો તો પોતાનો ટાઈમ કાઢીને આપણા માટે શાસ્ત્ર લખીને ગયા છે. શાસ્ત્ર કેવી રીતના લખી ગયા છે કાંઈ અંદાજો છે? ત્યારે તો પેન ને પેપર નહોતા, તો શું કરે, કયા લીફ પર લખે? બનિયાન લી નહીં, એક બનાના લી પણ એક તાળ, તાળ નું પત્ર કહેવાય ઇંગ્લિશમાં, શું કહેવાય મને ખબર. એટલે આવું લાંબુ હોય, આટલું લાંબુ એક પાંદડું હોય, ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ બી વન ઓફ ધ મોસ્ટ ડ્યુરેબલ લીફ, કે ખરાબ ન થાય એમ. હવે પેન ક્યાંથી કાઢે? લીફ પર લખું, પેન ક્યાંથી કાઢે? હા, એવું કાંઈ ન હોય. જંગલમાં કાંટા લે, કાંટા હોય ને ઝાડમાં, એ બી ઝાડમાંથી તોડે નહીં, નીચે પડી ગયો ને કાંટો, આ લીફ બી નીચે પડેલું હોય એવું લે. હવે કાંટો લીધો, આ લીફ લીધું, લખવાનું શરૂ કર્યું. કયો સપોર્ટ છે? આમ ટેબલ હશે ને એમની પાસે આમ મૂકવા માટે, તો કેવી રીતના લખે? પોતાના એક હાથ ઉપર પાંદડું રાખે, બીજા હાથથી કાંટાથી લખે. હવે કાંટાથી લખવામાં હાથમાં કેટલી વાર વાગે? ઘણી વાર વાગે, સમજાય છે? એમને એક વિકલ્પ આવ્યો કે હવે આ સંસારી જીવોનું કલ્યાણ કેવી રીતે થાય, એમ કરીને એ લખીને ગયા. એક ગાથા લખવી હોય ને બે લાઈનની, તેમાં આખો દિવસ જાય, ડોટ 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 કરીને લખવું પડે. હવે આપણે ર લખવો હોય સપોઝ, તો ર લખવામાં કેટલા પેલા ડોટ કરવા પડે, અને એમાં એમને કંઈ કર્તવ્ય ન હોય. કે મારે આજે જ પ્રવચનમાં આવ્યું ને, કોઈને ખ્યાલ હોય તો, કે મુનિરાજને કોઈ કર્તવ્ય ન હોય, કોઈ કામનો બોજો પોતાના સર પર ન લે કે આજે મારે બે ગાથા લખવી જ છે, એવું કોઈ ડિટર્મિનેશન ન હોય. એમની તો એકદમ સ્વતંત્ર પરિણતિ હોય કે લખવા બેઠા, વિચાર આવ્યો તો લખવા બેઠા, વિચાર તૂટી ગયો, પોતાના આત્માનો ભાવ થયો તો લીફ સાઈડ પર મૂકી દીધું, અને ત્રણ દિવસ સુધી હવે આત્મામાં જ છે, જમવાય ન ગયા ને ક્યાંય ન ગયા, કશું જ નહીં, સમજાય છે? એવા સ્વતંત્ર મુનિરાજ હોય. ત્રણ દિવસ પછી ફરી પાછો વિકલ્પ આવ્યો તો આ પાંદડું લીધું પાછું લખવા બેઠા, સમજાય છે? એવી રીતના પૂરા થયા છે આપણા શાસ્ત્ર. અચ્છા, એક જગ્યાએ બેઠા રહીને 415 ગાથા લખે? એમણે તો ગાથા લખી, પહેલી ગાથા સપોઝ શરૂ કરી, પહેલી ગાથામાં કોઈ બી ગાથામાં બે લાઈન હોય ને, બે લાઈનમાં હાફ લાઈન લખે, પછી એમનો વિકલ્પ તૂટી ગયો તો મૂકી દીધી, પછી વિહાર કરીને વયા ગયા, આ તો અહીંયા જ પડ્યું છે. પછી એની પાછળ આપણા જેવા શ્રાવકો જે બધા ચાલતા હોય એની પિકઅપ કરે અને એમને બાજુમાં ત્યાં જઈને મૂકે, પાછું એમને વિકલ્પ આવ્યો તો તે આગળ લખે, સમજાય છે? ઘણી વાર આખી ગાથા લખી હોય એ કાંઈ પાંદડું લઈને જાય નહીં, એમને તો પરિગ્રહ થઈ જાય, સમજાય છે? એમની પાસે કોઈ વસ્તુ ન હોય તે તો અહીંયા મૂકીને વયા જાય. હવે કોઈ પિકઅપ કરે તો કરે, ન કરે તો ન કરે, કમ્પાઇલ કોણ કરે? કઈ ગાથા પછી કઈ ગાથા આવે છે કેવી રીતના ખબર પડે, સમજાય છે? એટલે આપણી પાસે જેટલા શાસ્ત્ર આપણને મળ્યા છે, બહુ મહાભાગ્યથી મળ્યા છે આપણને, કે કોઈ કોઈ એવા મુમુક્ષુ હશે જે એની સાથે સાથે પાછળ પાછળ ફરતા ફરતા આખું વર્ષ પાછળ ફર્યા ત્યારે 415 ગાથાઓ જમા થાય, પછી એને લઈને કોઈને આપે કે ભાઈ હવે આને લખો વ્યવસ્થિત કોઈ કાગળમાં, સમજાય? એવી રીતના લખાઈને બુક આવી હોય છે. તો મુનિરાજ કેવા હોય? જો નંબર વન, આ 205-206 ગાથા છે, પ્રવચન સાર ચરણાની ઓક સૂચક સુલિકા, પ્રવચન સાર ગ્રંથ છે, એમાં ત્રણ મેઇન અધિકાર છે. પહેલું છે જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, બીજું છે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, અને ત્રીજું છે ચરણાની યોગ સૂચક ચુલિકા. જે પહેલું અધિકાર, એઝ ધ નેમ સજેસ્ટ, જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન, આ વિશ્વનું સ્વરૂપ કેવું છે એનું એક સામાન્ય જ્ઞાન કરાવે છે. વસ્તુ આખી યુનિવર્સ કેવી રીતના ચાલે છે, કઈ જનરલ સાયન્સ, જેને આપણે આગમનો વિષય કહેવાય છે, જેને ખ્યાલ હોય. અચ્છા, સેકન્ડ જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન, એમાં આપણને હવે આમાંથી સારભૂત શું છે કે મારું કલ્યાણ કેવી રીતના થાય એ તરફ લઈ જાય છે. અને થર્ડ ચરણાની યોગ સૂચક ચુલિકા, કે જેમણે આવું કરીને હવે પોતાનો સંસાર છોડીને મુનિરાજ થયા છે તો એમનું સ્વરૂપ કેવું હોય એનું સ્વરૂપ અહીંયા થર્ડ અધિકારમાં આવે છે. તેમાં 205-206 ગાથામાં મુનિરાજનું કેવું અંતરંગ બહિરંગ એમના ભાવ કેવા હોય છે એ અહીંયા કહે છે. આની પહેલાંની ગાથામાં શું કીધું? કે એવા જે ભવ્ય જીવ કે જેને હવે મુનિ દીક્ષા લેવાનો ભાવ થયો છે એ સૌથી પહેલાં તો જાય પોતાના પરિવારમાં પરમિશન લઈને આવે. હવે પરમિશન લઈને આવી ગયા, હવે આચાર્ય પાસે આવ્યા, જાણે સ્ટોરી ટેલિંગ હોય ને એવી રીતના બધી ગાથાઓ લખી દે. કે પરમિશન લેવા ગયા, ત્યાં શું વાત કરી, એ વાતોની એક ગાથા લખી છે. અચ્છા હવે આવ્યા, તો આવ્યા તો હવે શું કરે છે, તો એનું આખી એક ગાથા લખી છે. આ હવે એ ગાથા છે કે શું કર્યું કે પરમિશન લઈને આવી ગયા, હવે શું કરે છે કે પ્રથમ તો યથોક્ત ક્રમ વડે, કે જે પ્રમાણે કોઈ મુનિરાજ દીક્ષા લેવાના હોય તો કેવી રીતના કરે, કે પહેલાં તો આવે, કોઈ ગુરુ પાસે આવે, એને વંદનને કરે, એની પાસે યાચના કરે કે મને દીક્ષા આપો. પછી સામે જે ગુરુ હોય એને યોગ્ય લાગે કે ભાઈ આના લક્ષણ બરાબર છે, પાળી શકશે, અંદર વૈરાગ્ય બરાબર છે, તો એ દીક્ષા આપે. તો દીક્ષા આપે તો શું કરે કે યથોક્ત ક્રમ પૂર્વક, આ બધો ક્રમ થઈ ગયો, એના પછી યથા જાત રૂપ ઘર થયેલા આત્માને, એટલે કે જેવી રીતના કોઈ બાળક જન્મ લે, તો એ જન્મ લે ત્યારે એનું કેવું રૂપ હોય, કે બસ ખાલી બોડી એક પરિગ્રહ હોય, એના સિવાય બીજું કાંઈ જ પરિગ્રહ ન હોય. એવી રીતે યથા જાત રૂપ, યથા એટલે કે જેવું, જાત એટલે કે જન્મ, એના જેવું રૂપ એ મુનિરાજ ધારણ કરે. પછી અયથા જાત રૂપ ધરના કારણભૂત એવા મોહ રાગ દ્વેષ આદિ પરિણામોનો અભાવ હોય, કે જે મોહ રાગ દ્વેષ પરિણામ એ જીવને સંસારમાં ભટકાવે છે, અને નાના બાળક જેવાનો પ્યોર જીવના એ નથી, તો એનો અભાવ કરે છે. પછી શું કરે છે કે હવે હવે આ બધા જરા 5 આઈટમ, કે 5 આઈટમ કરે છે. નંબર ફર્સ્ટ, વસ્ત્રાભૂષણનું ધારણ જે હોય એનો ત્યાગ કરે છે. બીજું, દાઢી મૂછના જે વાળ હોય એનો લોંચ કરે છે. ત્રીજું, સંકિંચન પણું એટલે કે પોતાની પાસે જે પણ પરિગ્રહ હોય, કપડાં દાગીના, એ બધું ત્યાગ કરે છે. ચોથું, સાવધ્ય યોગથી જે યુક્તપણું હોય એનો ત્યાગ, એટલે કે કોઈ બી હિંસા આદિ હવે હું નહીં કરું એના વ્રત લે છે. અને પાંચમું, શરીર આદિનું સંસ્કારપણું એટલે શરીર પર જે બી ટીકો કર્યો હોય, કંઈ દાગીના કે કંઈ મેકઅપ પાવડર વાવડર લગાવ્યો, બધું કાઢી નાખે. આવા તો મુનિરાજના બહિરંગ સ્વરૂપ હોય છે. કેમ હોય છે આવું, હવે આપણે એક એક પર ચર્ચા કરીએ ને. જેમ કે આપણે વાત શું ચાલે છે કે સાચા ગુરુ કેવા હોવા જોઈએ, એટલે ખોટા ન અનુસરી આપણે એની વાત ચાલે છે. એક તો જેને પોતાના આત્માનું લક્ષ કરવું હોય ને, એને બહારની બધી વસ્તુ બોજારૂપ લાગવી જોઈએ, લાગે જ. જો એ પોતાના આત્માના ધ્યાનમાં રહેવું છે, પણ હજી બી ના, મને ગાડી જેટલું કમ્ફર્ટ તો જોઈએ, જરા ઘર વ્યવસ્થિત તો હોવું જોઈએ. તો હવે ઘર વ્યવસ્થિત રાખવા માટે, ગાડી મેન્ટેન કરવા માટે વિકલ્પો કરવા પડશે કે નહીં, તો એના માટે દુઃખ થશે કે નહીં, તો એ દુઃખ જો એમને બી થાય ને આપણને બી થાય, તો આપણા મને એમાં ફરક શું, સમજાય છે. એટલે પહેલાં તો ગુરુ કેવા હોવા જોઈએ કે જે બધા પરિગ્રહથી ત્યાગી હોય. બીજું, કોઈ બી મોહ રાગ દ્વેષ આદિ પરિણામ હોય ને એના બી ત્યાગી હોય. એટલે કે શું, શ્રેણિક રાજાની સ્ટોરી સાંભળી છે? શ્રેણિક રાજાની સ્ટોરી નથી સાંભળી? અચ્છા, કેટલા લોકોએ સાંભળી છે? ઓકે, ચલો થોડાએ તો સાંભળી છે. મહાવીર ભગવાન થઈ ગયા ને હમણાં 2600 વર્ષ પહેલાં, ત્યારે અહીંયાથી આપણે સંમેત શિખર જઈએ ને, ત્યાં એક રાજગૃહ કરીને એક એરિયા આવે છે, સિટી આવે છે, ત્યાંના એ રાજા હતા, શ્રેણિક રાજા. એ ત્યારે બુદ્ધિઝમ પાડતા હતા, અને એમની વાઈફ એટલે કે મહાવીર ભગવાનની માસી, એમની સાથે એના લગ્ન થયા. અને મહાવીર ભગવાનની માસી વોઝ જૈન. તો આ શ્રેણિક રાજા અને મહાવીર એમની વાઈફ ચેલના રાણી, એમના વચ્ચે ઓલવેઝ આર્ગ્યુમેન્ટ થતી હતી કે તમારા ગુરુ તો આવા, મારા ગુરુ તો આવા. તો એની પહેલા શ્રેણિક રાજાએ એ બધા બુદ્ધિસ્ટ ગુરુઓને ઘરે બોલાવ્યા, તો જસ્ટ ટુ પ્રૂવ કે આ ચેલના રાણી વોન્ટેડ ટુ પ્રૂવ કે આ બધા કંઈ દે આર નોટ ધ રાઈટ ગુરુ. એટલે એમણે શું કર્યું કે જમવાનું જે બનાવ્યું ને, તો બધા ગુરુ આવે તો ચપ્પલ પહેરીને આવ્યા ને, એને ગ્રાઇન્ડ કરીને જમવામાં નાખી દીધા ચપ્પલને. હવે બધા ગુરુ તો જમી લીધું, પછી જ્યારે એમને ખબર પડી તો એમણે ઉલટી કરીને એવી રીતના બધું કાઢ્યું. ધ પોઈન્ટ વોઝ કે દેવર આર્ગ્યુઈંગ કે વી આર સર્વજ્ઞ, એ અમે ગુરુ બધા સર્વજ્ઞ છે, અમને બધું જ ખબર છે. તો ચેલના રાણી વોન્ટેડ ટુ પ્રૂવ કે જો તમે સર્વજ્ઞ હો તો તમને આટલું ખબર ન પડી, આટલું તો તમને ખબર હોવી જોઈતી હતી. એટલે એ લોકો ગુસ્સે થઈને ગયા. શ્રેણિક રાજા વોઝ ઓલ્સો અપસેટ કે અરે મારા ગુરુ અંતે આવી રીતના કેવી રીતના કર્યું અપમાન. એના અમુક દિવસ પછી હી વેન્ટ ઇન જંગલ, અને એમણે એક યશોધર મુનિરાજ કરીને જૈન મુનિરાજ હતા, ઝાડની નીચે બેઠા હતા, એમને જોયા. એટલે હી થોટ કે નહીં મને રિવેન્જ લેવા દે. તો પહેલા એણે શું કર્યું, પોતા પાસે શિકારી કૂતરા હતા, પહેલા પોતા પાસે શિકારી કૂતરા એટલે બહુ જંગલી કૂતરાઓ હતા, એને છોડી દીધા કે જા મુનિરાજને. પહેલો ત્યાંથી દોડીને જ્યાં તો એમની સૌમ્ય મુદ્રા જોઈને શાંત થઈ ગયા, ત્યાં જ એમના ચરણમાં જઈને બેસી ગયા. તો અમને હજી ગુસ્સો આવ્યો કે આ તો કોઈ જાદુઈ લાગે છે આ ગુરુ, કે જો મારા કૂતરાઓને બી જાદુ કરીને બેસાડી દીધા. તો ત્યાં એક મરેલો સાપ પડ્યો હતો, એ એમણે લીધો અને એ ગુરુના ગળામાં નાખી દીધો અને વયા ગયા કે હવે હું જોઉં છું તારા ગુરુ કેટલા રાઈટ છે, બહુ ઢોંગ કરે છે ને, હમણાં ઉઠીને ભાગી જશે. થાય શું કે કોઈ બી મરેલું એનિમલ હોય તો એની આજુબાજુ બહુ બધા જીવાત થઈ જાય. તો આ સાપની ઉપર ઘણી બધી કીડીઓ, રેડ કીડીઓ ચટકા ભરે ને એવી, તો આખા બોડી ઉપર કીડીઓ બધે ચટકા ભરે. પણ આપણા મુનિરાજની એક બીજી કેરેક્ટરિસ્ટિક હોય કે ક્યારે બી એમને ઉપસર્ગ આવ્યું એવું લાગે ને તો ત્યાંથી હલે નહીં, સાવધ્ય યોગ એટલે કે સંતારો જેવું લઈ લે. આજે પ્રવચનમાં બી આવ્યું, કોઈને ખ્યાલ હોય તો, કે મુનિરાજ એકવાર દીક્ષા લઈ લે પછી આંખમાં મોતિયો થાય કે એવું કંઈક શરીરમાં રોગ થાય કે હવે ક્યોર નહીં થાય તો શું કરે, ટ્રીટમેન્ટ તો એક જાતની ન કરે, કોઈ દવા ન લે, એના પર શરીર પર તેલ બેલ લગાવીને કે લેપ બેપ બી ન કરે. એવું લાગે કે હવે બહુ એક્સ્ટ્રીમ થઈ ગયું છે તો સંતારો લઈ લે, સમજાય છે. એની વે તો ક્ષણિક રાજાને એમ લાગ્યું કે ના હી વિલ રન અવે, એ કંઈ સાચા નથી, આ સાપને જોઈને ભાગી જશે. 3 ડેઝ પછી એ ઘરે આવ્યા ને પછી દેન દે વેન્ટ ઇન ટુ નોર્મલ લાઈફ. 3 દિવસ પછી એમને યાદ આવ્યું તો મજાકમાં એણે ચેલના રાણીને કીધું, અરે તારા ગુરુને તો મેં ત્યાં આવી રીતના કર્યું હતું. તો ચેલના રાણી વોઝ વેરી અપસેટ, એકદમ રડવા લાગ્યા અને એમને એમ થયું કે ના જો એ સાચા ગુરુ હશે તો એ ત્યાં ને ત્યાં જ બેઠા છે, તમે ચાલો મારી સાથે. તો એ બધા ત્યાં જાય છે અને ત્યાં એ જોવે છે તો એ મુનિરાજ હજી, યશોધર મુનિરાજ હજી ધ્યાનમાં જ બેઠા હોય. તો એમણે જલ્દીથી શું કર્યું, કીડીઓને એમના મુનિરાજના શરીર પર છે, બધા જૈન છે, ચેલના રાણીઓ સમ્યક દ્રષ્ટિ, તો કંઈ મારી મારે તો નહીં, તો કેવી રીતના કાઢવી. તો બહુ બધી સાકર લીધી અને બાજુમાં ઢગલો કર્યો એટલે બધી કીડી ઉતરીને સાકર પર વહી ગઈ. પછી ધીરે ધીરે સાપને ઉપાડ્યો ને બાજુમાં મૂકી દીધો. પછી ત્યાં નમસ્કાર કરીને બેઠા રાહ જોવા કે હવે ક્યારે મુનિરાજનું ધ્યાન તૂટે અને આપણે એમનો કંઈ ઉપદેશ સાંભળ્યો. આવી સિચ્યુએશનમાં મુનિરાજને ઉપદેશ આપવો કમ્પલસરી નથી, એમને એવું થાય કે મારે મૌન ચાલે તો મૌન જ રહે, સમજાય. એટલે મુનિરાજની એક સ્વતંત્રતા, એમની નિષ્ફળતા કેટલી હોય, પોતાના આત્મામાં હોય તો હોય બસ, એમને ખાવાનો વિકલ્પ ન આવે તો કોઈને ઉપદેશ દેવાનો વિકલ્પ ક્યાંથી આવે. તો એવામાં એમનું ધ્યાન તૂટ્યું, બંનેએ પ્રણામ કર્યા અને એમણે બંનેને સમાન આશીર્વાદ આપ્યા. શું આપ્યા, ધર્મ વૃદ્ધિ થાવ. તો ત્યારે શ્રેણિક રાજાને આશ્ચર્ય થયું કે અરે મેં તો આમના પર આટલો ઉપસર્ગ કર્યો અને આણે આ તો એમને બચાવ કર્યું તો બી બંનેને સેમ કેમ. તો આપણા મુનિરાજ એવા ક્ષમા, આપણે હમણાં જ લાસ્ટ લેક્ચરમાં ક્ષમા આદિ ધર્મ સાંભળ્યા ને, મુનિરાજની એવી ક્ષમા હોય છે કે એમને તો બધા જીવ સ્વતંત્ર દેખાય છે. ઉપસર્ગ આવ્યો કે ઓલાનો દોષ નથી, આપણા જ કોઈ પહેલાના કર્મ હશે જે આપણે ભોગવે, સમજાય છે. મુનિરાજ તો આવા હોય જે પોતાના આત્મામાં ડૂબેલા હોય અને બહાર બી આવે તો કદાચ ઉપદેશ આપે તો આપે. આપે તો કેવો આપે, કે બધાને હિત મિત પ્રિય એટલે કે બધાને ગમે એવો. બધાને ગમે એટલે કે ભાઈ ફોસલાવાની વાત નથી, બટરિંગ વાળી વાત ન હોય. સાચું જે ધર્મનો ઉપદેશ હોય એ બધાને આપે. અચ્છા, આપણે શ્રેણિક રાજાની સ્ટોરી ક્યાંથી નીકળી ગયા ફગટ, બધાને સમાન ઉપદેશ આપે એની વાત પરથી નીકળી હતી. તો આવા આપણા મુનિરાજ હોય છે, બરાબર. હવે થોડું જોઈએ કે કુગુરુ કેવા હોય અને કેવી રીતે આપણે બચવું જોઈએ. આઈ થિંક એ ફાઇટ એન્ડ મેચ જે હવે આપણે ઘણા બધા સંત દેખાય છે આપણા આજુબાજુ. હવે ઓલા જમાના તો નથી જ્યારે બધા મુનિરાજો ફરતા હતા અને આપણે સાક્ષાત મુનિરાજોના દર્શન કરતા હતા. આપણી આજુબાજુ જે અલગ અલગ ગુરુઓ આપણને દેખાય છે એમાં આપણે એક જ કેરેક્ટરિસ્ટિક એનાલાઇઝ કરવાની છે. જે ગુરુ હોય એ મોહ રાગ દ્વેષ આદિથી રહિત હોય અને અંતરંગ બહિરંગ પરિગ્રહથી રહિત હોય. બરાબર. હવે જેટલા ગુરુ આપણને દેખાય છે એ બધા કાં તો કોઈનું સમાજનું ભલું કરવામાં છે, કાં તો એક સમજાય, આપણે પહેલાં બી એકવાર વાત થઈ છે કે કોઈ સ્કૂલ ચલાવવી, કોઈ ગૌશાળા ચલાવવી, અથવા તો કોઈ અનાથ આશ્રમને કંઈક ચલાવવું, એ બધું એક સામાજિક કાર્ય છે, એ ધાર્મિક કાર્ય નથી. ધર્મ તો કોને કહેવાય કે જેમાં પોતાના આત્માની ઉન્નતિ થાય એને ધર્મ કહેવાય. સમાજમાં બીજાની ઉન્નતિ થાય એ સારી વાત છે, પણ એ ગુરુઓનું કામ નથી, એ આપણા જેવા શ્રાવકોનું કામ છે, કે આપણા જેવા સંસારી જીવો છે જેને આમ મેજોરિટી અશુભ ભાવમાં પડ્યા હોય છે, તો ત્યાંથી થોડુંક બચીને શુભ ભાવમાં કે ભાઈ તમે કોઈ ધાર્મિક આ મંદિર આદિ સંસ્થા ચલાવો, કોઈ શિબિરો બિબિરો ચલાવો, કોઈ સ્કૂલ ગૌશાળા આદિ ચલાવો, એ આપણા જેવાનું કામ છે. મુનિરાજોનું કામ તો એ હોય કે પોતાના આત્મામાં લીન થઈને આગળ વધે, સમજાય છે. તો પણ જે ગુરુ આપણને એવા દેખાય છે કે જે કાંઈ ને કાંઈ એજન્ડામાં ઇન્વોલ્વડ છે, કોઈ શિબિરોમાં ઇન્વોલ્વ છે, કોઈ આવી રીતના કાર્યક્રમોમાં ઇન્વોલ્વ છે, કંઈ સ્થાપનાઓ આદિમાં ઇન્વોલ્વ છે, બધા કુગુરુઓ છે, સમજી જ લેવાનું, સમજાય છે. બીજા ધર્મની તો વાત જ નથી, તો બહુ દૂરની વાત છે ને. એ ગુરુઓનું સ્વરૂપ જ કંઈક અલગ છે. આપણે જૈનોમાં બી તમે આવી જાઓ તો ઘણા બધા આપણને એવા જ દેખાય છે. બરાબર. અન્યની વાત જાઓ તો આપણા દિગંબરોમાં આવી જાઓ તો એમાં બી આજે આપણે જોઈએ, આપણને અહીંયા મુંબઈ આદિમાં તો કોઈ દિગંબર મુનિરાજ દેખાતા જ નથી. બરાબર. કોઈએ જોયા તો કદાચ બોરીવલીમાં ક્યારેક હોય છે ત્યાં ત્રિમૂર્તિ આવે. એના સિવાય આપણે ઇન્દોર આદિ બધે એમપીમાં ઘણે જઈએ તો ત્યાં ઘણા સંઘો હોય છે. બરાબર. પણ એ સંઘોમાં બી જે આ બે બેઝિક રૂલ જે છે, મોહ રાગ દ્વેષ આદિથી રહિત હોવા જોઈએ, અંતરંગ બહિરંગ આદિ પરિગ્રહથી રહિત હોવા જોઈએ, અને કોઈ બી આવા કાર્યક્રમો જે હોય એમાં નો ઇન્વોલ્વ હોવા જોઈએ, એવા જે હોય એવા સાચા ગુરુ હોય છે. એવા ગુરુ મળે તો એમની નેસેસરી વૈયાવૃત્તિ, એમને વંદન આદિ કરવા જોઈએ, એમને એમ કહેવાય ને કે એમને બધી રીતે એમને ફોલો કરવા જોઈએ. પણ જો એવા ન મળે ને કાંઈ પણ દોષ હોય તો એમને કોઈ રીતે ફોલો ન જ કરવા જોઈએ, કેમ કે એ કુગુરુ જેવી રીતના સમુદ્રમાં પથ્થરની નાવ પોતે ડૂબે છે અને બધાને ડૂબાડે છે, એવી રીતના એ ગુરુઓના ઉપદેશ આદિ બધું આપણને ડૂબાડે છે. અચ્છા, કેવી રીતના ડૂબાડે છે? કેમ કે હા, ધર્મનું સ્વરૂપ શું છે કે જીવ પોતાનું સ્વરૂપ સમજે, દેવશાસ્ત્રનું ગુરુ સ્વરૂપ સમજે, સાત તત્વોની આદિ જે ભૂલ પોતે કરે છે એ સમજે, એને દૂર કરીને પોતે ભેદ વિજ્ઞાન કરીને આત્મામાં લીન થાય. આ તો ધર્મનું સ્વરૂપ છે જે આપણા ગુરુઓ, સાચા ગુરુ આપણને બતાવે. હવે જે આવા કુગુરુઓ હશે એ આપણને કંઈ ને કંઈ એક્ટિવિટીમાં જોડી દેશે કે ભાઈ આપણે આટલા શાસ્ત્ર પબ્લિશ કરીએ તો એનું આવું સારું થશે, આપણે આવું મંદિર બનાવીએ તો આટલા લોકોનું સારું થશે, આપણે આવી રીતના કંઈ સ્કૂલ આશ્રમ કંઈક બનાવીએ તો આટલા લોકોનું સારું થશે. સમજાય છે. જે પોતાના આત્માના નિર્ણયમાં પડ્યા હોય આપણા જેવા લોકો, અને તો પણ થોડો વિકલ્પ આવે અને આત્માના વિચારોમાં રહી ન શકતા હોય અને આવું કંઈ કામ કરે તો એ વસ્તુ અલગ છે, પણ એ વસ્તુ ધર્મ નથી એમ માનીને આપણે એ કામ કરીએ છીએ. સમજાય છે? સમજાય છે કે નહીં? આજે આપણે પંચકલ્યાણક મંદિરનો કર્યા. બરાબર. પંચકલ્યાણક કર્યા, આ નવું મંદિર બંધાયું, ભગવાન આવ્યા, તો આપણે કેટલો ધર્મ કર્યો? આ બધા પુણ્યના પરિણામો છે, એક શુભ ભાવ છે જેનાથી પુણ્ય બંધાય છે, અને પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે આપણને સામે એવા મંદિર આદિનો સંયોગ મળશે. પણ એનાથી આત્માની શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર, જે ત્રણ બેઝિક ગુણ આપણે લઈએ છીએ, એનો ડાયરેક્ટ કંઈ એનો સમ્યકપણું થતું નથી. આ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રનો ડાયરેક્ટ સમ્યકપણું કેવી રીતનો થાય છે? તો પોતાના આત્મા વિશે તત્વ વિચાર કરીને પોતાનું સ્વરૂપ બરાબર સમજે તો એને થાય છે. ગઈકાલે જ એક મેં પ્રવચન સાંભળ્યું, એક લાસ્ટ વાત કરીને હું પૂરી કરું. બહુ સરસ વાત છે, તમે એના પર વિચાર કરજો. એક એક્ઝામ્પલથી કહું છું, જેવી રીતના કોઈ કોઈ મધર હોય અને એનો 20 યરનો છોકરો હોય. બરાબર. ફેમિલીમાં ધેર આર ઓનલી 2 પીપલ, ધી ઓલ્ડર મધર, લેટ્સ સે શી ઇઝ 50, અને 20 યરનો કિડ. ઓકે, દેર આર ઓનલી ટુ પીપલ ઇન ફેમિલી. હવે એ મધર માટે તો એનો કિડ જ સર્વસ્વ છે, એ છોકરો જ એનું સર્વસ્વ છે, બરાબર. ક્યાંય જાય, ટ્રેનમાં જાય ને ખોવાઈ જાય કે કંઈક થાય, તો હવે એ છોકરાના કાંઈ સમાચાર નથી, એનો ફોન રિસ્પોન્ડ કરતો નથી, તો માતાને અંદરથી કેટલું દુઃખ થાય, બરાબર. કોઈ પણ સિચ્યુએશનમાં હોય તો એને અંદરથી છોકરાના વિચાર આવ્યા વગર રહી શકે? ન રહી શકે, બરાબર. ઓકે, ત્રણ દિવસ સુધી કાંઈ સમાચાર ન આવ્યા, તો હવે એના આજુબાજુવાળા પાડોશીવાળા હતા, એને કે ભાઈ હવે ક્યાં સુધી તું રડીશ કે એવું કરીશ, ચાલ આવ થોડું જમી લે. તો એ શું કરે, ભૂખ લાગી ચલો જમી લઈએ. જમવા બેઠી ત્યારે છોકરાને ભૂલી જાય છે, નથી ભૂલતી ને. ઓકે, હવે ત્રણ દિવસથી રડે છે, ઊંઘ આવતી નથી, બહુ શરીર એવું થઈ ગયું, તાવ આવી ગયો. તો એને કોઈ કહે કે ભાઈ જરા આરામ કરી લે અડધો કલાક, તો સૂઈ જાય છે. સૂઈ જાય છે તો સપનામાં એના વિચારોમાં હજી છોકરો આવે છે કે નથી આવતો? આવે છે કે નહીં, સમજાય છે? આને કહેવાય વિકલ્પ, અથવા તો આપણી મિથ્યા શ્રદ્ધા. આપણે જીવ જેવી રીતના, ઓકે લેટ મી ફિનિશ ધ એક્ઝામ્પલ. હવે ત્રણ દિવસ પછી એ છોકરાનો સડનલી ફોન આવે છે કે મમ્મી આવી રીતના આમ આમ એક્સિડન્ટ થયો હતો, મારો ફોન બગડી ગયો હતો, મને વાગી ગયું હતું, હું બેહોશ હતો, સડનલી મને આજે જ હોશ આવ્યું છે ને હું આ પર્ટિક્યુલર હોસ્પિટલમાં છું. લેટ્સ એ લોકો મુંબઈમાં રહેતા હતા અને એ છોકરો નાસિક આગળ ક્યાંક મળ્યો, કે નાસિક આગળ હોસ્પિટલમાં છે, બરાબર. તો હવે એ મમ્મીને કેટલી અંદરથી ખુશી થાય છે, સમજાય છે? હવે એ કંઈ એક જગ્યાએ બેઠી રહેશે શાંતિથી, કે ના ખુશીથી બધા નેબરમાં જશે, મળી ગયો મારો છોકરો, મળી ગયો, મળી ગયો, સમજાય છે કે નહીં, સમજાય છે કે નહીં? એને પહેલાં છોકરાની બાબતમાં જે કોન્સ્ટન્ટ વિકલ્પ ચાલતા હતા કે આ છોકરો ક્યાં હશે, શું થઈ ગયું હશે, એનો ફોન કેમ જવાબ નથી આપતો, એક્સેટ્રા. અને હવે ભલે હજી ફિઝિકલી મળ્યો નથી, હજી એને જોયો નથી, કદાચ એનું લોકેશન બી ખબર ન હોય, પણ એકવાર ફોન આવી ગયો એ ખબર પડી ગઈ બરાબર છે, તો હવે એને અંદરથી એ બાબતમાં કેટલા વિકલ્પ છે? કાંઈ નહીં ને, તૂટી ગયા ને કે ભાઈ હા બરાબર, સમજાય છે? આપણું જીવનું એવું છે, જે અનાદિકાળથી મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રમાં પડ્યા છે એને તો હોશ જ નથી, એ તો સાવ ગયેલા જ છે. પણ આપણે લોકો જે આત્માનું સ્વરૂપ સમજવા માટે આવ્યા છે, જેવી રીતના ઓલી મધરને એનો છોકરો ક્યાં હશે, શું કરતો હશે એના વિચાર આવે છે, એવી રીતના આપણને આપણો આત્મા કેવો હશે, એનું સ્વરૂપ કેવું હશે, એમાંથી શાંતિ કેવી રીતના આવે છે, એ વિચાર આવવા જોઈએ. એટલા આવવા જોઈએ કે જેટલા ઓલી મધરને એના છોકરા વિશેના કોન્સ્ટન્ટ વિચાર આવતા હોય ને એટલા આવવા જોઈએ, સમજાય છે? હવે સમ્યક દર્શન શું છે, જેવી રીતના મધરને ખબર પડી ગઈ કે ભાઈ બસ છોકરો અહીંયા છે ને સેફ છે, એવી જ રીતે જીવને બસ મારો આત્મા આવો છે, ત્રિકાળી શુદ્ધ છે, ભગવાન સ્વરૂપ હમણાં ને હમણાં શુદ્ધ, બરાબર ને અંકલ? જેવી રીતના આપણી પૂજાઓમાં આવે છે કે આબાલ ગોપાલ અનુભૂતિ, દરેકને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય જ રહ્યો છે. અને કેવો જણાય છે, કે આજ ભગવાન જેવા છે ને એવો હમણાં હું છું, હમણાં જ હું એવો પ્યોર છું, એવું જણાય છે. હવે જ્યારે આપણને એવો વિશ્વાસ થઈ જાય ને, તો બસ એ જ સમ્યક દર્શન. આપણા લાઈફમાં શું ચેન્જ થશે, બહારથી ફિઝિકલી કાંઈ જ ચેન્જ નહીં થાય. જો એજ્યુકેશન કંઈક ભણતા હશું તો હજી ભણીએ છે, કોઈ જોબ કરીએ છે તો હજી કરીએ જ છે, ખાલી અંદરથી માન્યતામાં ફરક પડે છે, સમજાય છે? દ્રષ્ટિકોણ, આખો એક વિશ્વને જોવાનું એંગલ બદલાઈ જાય છે. જે પહેલાં આપણે બધાને આ હવે ક્રિશ છે, આ આ છે, આ આ છે, આ પાઠશાળામાં છે, આવી રીતના આપણે બેઠા છે, એવી રીતના જોતા હતા, એની બદલે હવે એમ જોયે છે કે આ બધા જીવ છે, આ બધું જે દેખાય છે બધું પૂતગલ છે, આ બધું ખાલી વિશ્વનો ટાઈમ સાયકલ ચાલુ છે, બધા પૂતગલ પોતાની રીતે પરિણામન કરે છે, જીવ પોતાની રીતે કરે છે, દરેક આત્મામાં એવી કેપેબિલિટી છે ભગવાન થઈ શકે, અને બસ હવે મને એ ખબર પડી ગઈ, સમજાય છે? હવે જેને આવી ખબર પડી જાય અને જે એમાં ઉગ્રતા કરીને પોતાના આત્મામાં લીન થઈને મુનિરાજનું સ્વરૂપ લે, એવા ગુરુ આપણા માટે સાચા ગુરુ છે. એનું સ્વરૂપ આપણે જોયું, નેક્સ્ટ ક્લાસમાં આપણે સાચા દેવનું સ્વરૂપ જોયું. ઓકે, હવે મને કોઈએ સજેશન આપ્યું હતું કે એવરી ક્લાસમાં તમે થોડા ક્વેશ્ચન આન્સર ટાઈમ રાખો, નહીં તો ઓન્લી આઈ કીપ બ્લેબરિંગ અને ઇટ પ્રોબ્લી વન વે, ખબર નહીં સામે કેટલું અંદર પર્કોલેટ થાય છે. ઓકે, સો વીલ કીપ 5 મિનિટ ફોર ક્વેશ્ચન આન્સર. અગર જો વધારે ક્વેશ્ચન હશે તો વીલ કીપ મોર. અત્યારના 5 મિનિટ છે, બોલો કોઈને કઈ ક્વેશ્ચન છે? હા, સી લિંગ એટલે કે બહારનું એક્સટર્નલ ફોર્મ. જેવી રીતના આપણે ગુજરાતી લેંગ્વેજ હોય ને તો ફિમેલને શું કહેવાય? સ્ત્રીલિંગ. પછી મેલને શું કહેવાય? પુરુષ લિંગ. લિંગ મીન્સ કે એક્સટર્નલ ફોર્મ. દિસ ગાય ઇઝ ઇન અ પુરુષ ફોર્મ, યુ આર ઇન અ સ્ત્રી ફોર્મ, દેટ ઇઝ કોલ્ડ લિંગ. તો જીન લિંગ એટલે શું? કે જેવું જીનેન્દ્ર ભગવાનનું એક્સટર્નલ ફોર્મ છે, એવું એક્સટર્નલ ફોર્મ જ્યારે મુનિરાજનું હોય તો એને જીન લિંગ ધારી કહેવાય. ધારી એટલે ધારણ કરેલું. જેણે જીન લિંગને ધાર્યું છે એવા મુનિરાજ. સમજાયું? પરિણામોની તારતમ્યતા છે, બરાબર. તો જેમ જેમ જીવમાં વિશુદ્ધિ વધતી જાય એમ એમ ગુણસ્થાન, અંતરંગ ગુણસ્થાન વધતું જાય છે. હવે જેવું જેવું અંતરંગ ગુણસ્થાન હોય એવું જ બહારમાં ઓટોમેટિકલી એક્સટર્નલ ફોર્મ કરવાનો ભાવ જીવને આવે. જેવી રીતના કે કોઈ કોઈ જીવ હોય અને એ મુનિરાજ અંદરમાં એને એટલા વિતરાકતાના પરિણામ થઈ ગયા કે એને મુનિરાજ થવાના ભાવ આવી જાય અંદરમાં, તો બહારમાં ઓટોમેટિકલી એને એવો ભાવ થાય કે બસ હવે મને આ કાંઈ જ નથી જોઈતું, આઈ એમ ગોઈંગ ટુ લીવ એવરીથિંગ અને ગો ટુ જંગલ. કપડાં નથી જોઈતા, કાંઈ નહીં, બધું ત્યાગી દે. સમજાય છે? આ અંદરના પરિણામ અને બહારનું ફોર્મ એનું કોરિલેશન બહુ જબરજસ્ત છે. એવું જ હોય. ઓકે, હવે જેવી રીતના આજે મુનિરાજ અને અબવ, 6, 7 એન્ડ અબવ, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13, 14 ઇઝ ભગવાન. દેર આર સો મેની લેયર્સ ઇન બિટવીન, એનું ડિટેલ બહુ છે. પણ આ બધા લેવલ જે છે એ બધા મુનિરાજના લેવલ છે. એ બધા મુનિરાજના લેવલમાં બહારમાં જીનલિંગ કમ્પલસરી છે, પ્લસ અંદરમાં એટલા વિશુદ્ધ પરિણામ હોય છે કે એમને પોતાના આત્માથી જરાય ખસવાનો ભાવ નથી. જસ્ટ ટુ ગીવ યુ એક્ઝામ્પલ, જેવી રીતના સપોઝ ગુરુદેવના પ્રવચનમાં બહુ ડિટેલમાં આવે છે, પણ 6th-7th ગુણસ્થાન હોય ને તો 7th કેવું હોય કે પોતાના આત્મામાં લીન છે, જેને આત્માનુભૂતિનો કાળ કહેવાય. અને 6th કેવું છે કે જે બહાર આવ્યા છે, બહાર આવ્યા છે તો શું કરે છે? કોઈને ઉપદેશ આપે છે, શાસ્ત્ર લખે છે, કંઈક કરે. ઓકે, તો આ 6th-7th ટાઈમ ફ્રેમ કેટલું હોય? કે 6th-માં ના, ઇટ ઇઝ વેરી વેરી શોર્ટ. દે ઓલવેઝ સ્વિંગ બિટવીન 6 એન્ડ 7. તો 6th-માં રહેવાનો કાળ ઇઝ હાર્ડલી 1 to 2 seconds, અને 7th-માં રહેવાનો કાળ ઇઝ સ્મોલર દેન 6th-નો કાળ. સમજાય છે? તો એટલું ફ્રીક્વન્ટલી દે ગો ઇન આત્મા કમ આઉટ, ગો ઇન આત્મા કમ આઉટ, એ એમનું અંદરની એવી ભૂમિકા હોય છે. હવે જે લેડીઝમાં હોય છે તો નોર્મલી યુ કેન એનાલાઇઝ ફોર યોર સેલ્ફ. આપણા હાઉસહોલ્ડમાં પણ જે મેલ હોય છે ને, દે આર કન્સિડર ટુ બી મોર ફોકસ્ડ, અને લેડીઝમાં દે આર મોર વેવરિંગ. આવો જ નેચર જ્યારે આગળ વધીને જે કોઈ વ્રતી આરિકાના વ્રત લે છે તો એવું કહેવાય છે કે જેટલા પરિણામ કોઈ જેન્ટ્સના સ્થિર રહી શકે છે એટલા લેડીઝના સ્થિર નથી રહી શકે. તો જે પંચમ ગુણસ્થાન વર્તી શ્રાવક હોય છે અને આરિકા હોય છે એમના પરિણામ ઇક્વલ સ્થિર હોય છે, પણ એનાથી આગળ જે મુનિરાજને જેટલી સ્થિરતા હોવી જોઈએ એટલી લેડીઝમાં આવી શકતી નથી. આ તો અંદરની વાત છે, અંદરના આત્માના પરિણામોની વાત. એક્સટર્નલી બહારમાં પણ જેવું નગ્નતા ને બધું જેન્ટ્સમાં પોસિબલ છે એવું લેડીઝમાં પોસિબલ નથી, અને એના માટે કહીને પણ લેડીઝમાં મુનિવ્રત ને એવું બધું આગળ પોસિબલ જ નથી. સમજાય? 5મા અર્જિકા એટલે વ્રતી, વ્રતી શ્રાવક હોય એટલે 5મા ગુણસ્થાનમાં અને આગળ હોય. જનરલી એ મુનિરાજને આદિ સંઘમાં રહે, ક્યાંય આવી રીતના ઘર સમાજમાં ન રહે. કોઈ સંઘમાં રહે અથવા કોઈ એમ્પ્ટી હાઉસ હોય, વસતિકા જેને કહેવાય ને, કે કોઈ યુઝ ન કરતું હોય અને એમને એમ પડ્યું હોય, કોઈ ઝૂંપડા જેવું હોય એમને એમ ખાલી હોય, ખાલી રૂફ જ હોય બીજું કાંઈ ન હોય, એવામાં એ લોકો રહે. આપણું એક શાસ્ત્ર છે ભગવતી આરાધના કરીને, એમાં આના પર બહુ ડિટેલમાં આપ્યું છે કે કેવું એમનું એક્સટર્નલ આઉટલુક કેવું હોય, સાડી કેવી રીતના પહેરે, કેટલી વાર ધોવે, કેવી રીતના સૂકવે, કેવી રીતના પોતાની મર્યાદા પાડે, એ બધું બહુ ડિટેલમાં છે. વાંચજો. સોરી, યુ સેઇંગ
સમથિંગ?
ના, બેનશ્રીબેન વોઝ નોટ ઇન ફિફ્થ ગુણસ્થાન. શી વોઝ સમ્યક દ્રષ્ટિ શ્રાવક લાઈક અસ, પણ સમ્યક દ્રષ્ટિ. આ જે બધા છે એ વ્રતિ શ્રાવકો છે. પાંચમા ગુણસ્થાનની વાત છે, આગળની વાત. નોટ ધેટ આઈ નો, દેર મે બી મેની, પણ જસ્ટ ધેટ વી ડોન્ટ નો. આપણે અત્યારના પહેલું ગુણસ્થાન કહેવાય, આપણે પહેલું ગુણસ્થાન કહેવાય, હા, જેને સમ્યક દર્શન થાય એ સીધું ચોથામાં જાય. પછી ચોથામાં એવો એક ફેઝ આવે કે જ્યારે હવે એને કમ્બાઇન્ડ શ્રદ્ધા, સાચી બી છે ને ખોટી બી છે, ફોર અ ફ્રેક્શન ઓફ સેકન્ડ, તો ત્યારે ત્રીજામાં જઈને પાછા ચોથામાં જાય, અથવા ત્રીજામાં જઈને પહેલામાં વયા જાય. એ કમ્બાઇન્ડ જે શ્રદ્ધા છે બહુ જ નાનો, બહુ જ નાનો, ફ્રેક્શન ઓફ અ સેકન્ડ. પણ જે શાસ્ત્રમાં જે પરિણામોનું ડિસ્કશન છે એ તો એક એક સમયનું છે, એટલે યુ કાન્ટ એસ્કેપ ઇવન દેટ લેવલ, યુ હેવ ટુ મેન્શન. તો દેટ લેવલ ઇઝ ધ પ્યોરિટી ઓફ દેટ લેવલ ઇઝ બિટવીન નિત્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ, એટલે એને થર્ડ નંબર આપ્યો છે. પછી એક સેકન્ડ નંબર છે. તો જ્યારે ફોર્થ વાળા સમ્યક દ્રષ્ટિ હોય, એટલે સપોઝ મને પહેલી વાર સમ્યક દર્શન થયું, બરાબર, હવે સમ્યક દર્શનનો કાળ હજી પૂરો નથી થયો અને આઈ ફોલ ડાઉન, તો ફોર્થ મારી સેકન્ડમાં, અને સેકન્ડમાંથી ડેફિનેટલી ફર્સ્ટમાં જ જાય. એમાં બહુ રૂલ્સ છે કે ક્યાંથી ક્યાં જાય ને ક્યાંથી ક્યાં હોય જોઈએ, પણ આ બધા પરિણામોનું લેવલ એવું છે કે નંબર અકોર્ડિંગલી આપ્યા છે. જો બહુ વેલિડ પોઈન્ટ છે, આપણે પુરુષાર્થ ઉગ્ર રાખવો પડે, બરાબર. તો પુરુષાર્થ એટલે શું કરવાનું, શું છે? આત્મામાં લીન રહેવાનું છે. પણ જે અત્યારના આપણે બુદ્ધિપૂર્વક કરવાનું શું છે, કે શાસ્ત્રનો અભ્યાસ કર્યો, હવે એ જે વાંચ્યું, જેવી રીતના કોઈ મૂવી જોઈને આપણે આવ્યા, બરાબર, તો મૂવી જોઈને બહાર આવે પછી અનઇન્ટેન્શનલી કે ઇન્ટેન્શનલી આપણે થોટમાં ઓલી સ્ટોરી રન કર્યા કરે છે કે નહીં, કે અરે ઓલાએ આમ કર્યું હતો, કે આમ થઈ ગયું હતો, કે ઓલા સાઈડ એક્ટરને કેમ મારી નાખ્યો, બિચારો કેટલો સારો હતો, ને એ બધા વિચારો આપણા મગજમાં દોડે છે કે નહીં. એવી જ રીતે આ શાસ્ત્ર કરવાના સંસ્કાર આપણા વિચારોમાં રહી જાય છે. તો જેમ જેમ આ શાસ્ત્ર સ્વાધ્યાય કરીએ છીએ, જેટલો કરીએ છીએ, એના ઉપર આવી રીતના વિચાર કર્યા કરવો, અને એ વિચાર કરીને તત્વનું સ્વરૂપ જે બરાબર છે સમજવું. એ વિચાર ખાલી રેન્ડમ થોટ્સ નહીં, પણ એ કન્ફ્યુઝન તો પહોંચવું જોઈએ, એના આ આમ થવું જોઈએ, બરાબર. જેવી રીતના સપોઝ યુ ડોન્ટ હેવ એની કાર, લેટ્સ ઇમેજિન કે ફેમિલી ડઝન્ટ હેવ એની કાર, બરાબર, પણ હવે ફાધર ઓફ ધ ફેમિલી હેઝ ટુ ટ્રાવેલ ટુ ફાર. તો પહેલાં એમ થાય કે જરા ચલ ને ખેંચી લઈએ, જોઈએ હજી 3 મહિના કેવું જાય છે. તો 3 મહિના કાઢે પછી પણ બહુ પરિશ્રમ પડે છે, ના નથી જ ફાવતું, પણ તો બી એમ થાય છે કે હવે આટલી કાર પરવડે એવી નથી, જરાક જોઈએ હજી ઇવેલ્યુએટ કરીએ. સી વોટ ઇઝ હેપનિંગ, યુ ફેલ્ટ ધ નીડ ફોર ધ કાર, અને બિટવીન યુ બોટ ધ કાર દેર ઇઝ અ ગ્રેજ્યુઅલ ઇન્ક્રીઝ ઇન યોર થોટ પ્રોસેસ, કે દેર ઇઝ ઓલવેઝ અ ડિબેટ કે ના જોઈએ છે ન જોઈતી, જોઈએ છે ન જોઈતી. યુ કીપ ફીલિંગ ધ નીડ, એટ ધ સેમ ટાઈમ યુ સ્ટીલ હેવ સમ હેઝિટેશન, ધી હેઝિટેશન કીપ્સ ઓન ગોઈંગ ડાઉન, અને ધ નીડ ફોર ધ કાર કીપ્સ ઓન ઇન્ક્રીઝિંગ, અને દેર ઇઝ અ થ્રેશોલ્ડ, એટ સમ પોઈન્ટ યુ ફીલ કે નહીં આઈ હેવ ટુ ગેટ અ કાર, સમજાય છે. બસ એવું જ અહીંયા છે કે હું જીવ છું એ પહેલાં આપણને જરાક હિંટ હજી આવી છે, અને અહીંયા આપણને આત્માનો અનુભવ થવાનો છે કે નહીં હું જીવ જ છું. ઇન બિટવીન પ્રોસેસીસ કે યુ વિલ કીપ થિંકિંગ, ના આવું હશે કે આવું હશે, આવું છે આવું, આ આત્મા શુદ્ધ છે કે નથી, આ રાગદ્વેષના પરિણામ હું કરું છું કે નહીં કરતો, અથવા તો હું કરું છું તો મારા નથી એમ કેમ કીધું છે. દેટ થોટ્સ વિલ કીપ ઓન ક્રોસિંગ ઇન યોર માઇન્ડ, અને એટ સમ પોઈન્ટ થિંગ્સ વિલ ગેટ સો ક્રિસ્ટલ ક્લિયર કે નહીં આમ જ છે, અને એવો કોન્ફિડન્સ આવે એને જ કહેવાય સમ્યક દર્શન, સમજાય છે. તો આપણે જે શું વાત, અમે વાત શું ચાલતી હતી?
પુરુષાર્થ.
હા, પુરુષાર્થ. કે આપણે જે એમ કહે ને કે પુરુષાર્થ કોન્સ્ટન્ટ રાખવો પડશે, તો પુરુષાર્થ કોન્સ્ટન્ટ રાખવો એટલે શું? કે આ વાંચ્યું છે એનો કોન્સ્ટન્ટ વિચાર કરીને આપણા મગજમાં તત્વ નિર્ણય કરવો, એને કોન્સ્ટન્ટ. તો એ વિચાર તો કોન્સ્ટન્ટ ચાલવાના જ છે. અવર ઓનલી ડ્યુટી ઇઝ કે બાકી પ્રમાદની વસ્તુઓમાં, ટીવી જોવામાં, કે આ સંસારની ચોવટ કરવામાં, કે આમાં તેમાં, એમાં જેટલું બને એટલું આપણો ઉપયોગ ઓછો લગાવો. જેમ એવું બહાર જવાનું એવું લાગે કે આ બધી સર્કમસ્ટાન્સીસ ઇઝ ગેટિંગ મી આઉટ ઓફ માય થોટ્સ, કમ અવે ફ્રોમ મી, દેટ ઇઝ અવર કોન્શિયસ ડિસિઝન કે ના આ હું કરીશ તો મારા થોટ પ્રોસેસ આમાં રહેશે. તો કોન્શિયસ ડિસિઝન ઇઝ ઇન માય હેન્ડ, સમજાય છે? એ થોટ પ્રોસેસને કેવી રીતના હું આત્માના વિચારોમાં રાખું એ મારું કર્તવ્ય છે, એ મારા હાથમાં છે. એ ડિસિઝન મેકિંગ ઇઝ માય પાવર. ને પછી જે વિચાર ચાલે છે તો ચાલે છે ઓટોમેટિકલી. ઓકે, એની અધર ક્વેશ્ચન લાસ્ટ. સંઘમાં રહે, હા, એમનો પોતાનો સંઘ હોય. સી જનરલી ઓલ્ડન આપણા જે પુરાણોમાં કેવી રીતના છે કે કેવડી ભગવાનો જે હોય એ કેવડી ભગવાન સાથે આખા મુનિ અને આરિકાના સંઘ હોય જે વિહાર કરે. હવે પંચમ કાળમાં કેવડી ભગવાન તો રહ્યા નહીં, તો રહ્યા નહીં તો પહેલાં એક મુનિરાજનો મોટો સંઘ હોય અને એમાં આરિકાનો સંઘ હોય, એની સાથે જ હોય, પણ સાથે હોય પણ તો પણ મર્યાદામાં અલગ અલગ હોય એમ. હવે આરિકાનો સંઘ સપોઝ બહુ મોટો હોય, સાઇઝેબલ હોય, તો પછી એ લોકો સ્વતંત્ર બી રહે એવી રીતના. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી, એવું બહુ ડિસ્ક્રિપ્શન વાંચ્યું નથી. ગયા ગુણસ્થાન એટલે કે જીવના મોહ અને યોગના પરિણામોની તારતમ્યતા, બરાબર? તો એ ગુણસ્થાન 1-14 ગુણસ્થાન. હવે એ ગુણસ્થાનમાં પાંચમું એક ગુણસ્થાન છે, એ પાંચમા ગુણસ્થાનમાં 11 સબ ભાગ છે, સબ ડિવિઝન. એ 11 સબ ડિવિઝનને પ્રતિમા કહેવાય છે. પાંચમામાં જ હોય એટલે પ્રતિમા ઇઝ અ સબસેટ ઓફ ગુણસ્થાન, સમજાય છે? કોઈ પૂછતા?
આજે તમે જેને કીધું એટલે બેઝિક એ બધું વાંચીએ છીએ, મોસ્ટ ઓફ કોન્સેપ્ટ ક્લિયર એટ ઓફ માય પોઈન્ટ ઓફ વ્યૂ કે બેઝિક એ રીતના.
હવે
ઘણી બીજી બુક્સ બી તમે સજેસ્ટ કરી લઈને અમુક મેં વાંચી એની, તો નાઉ ઇટ ઇઝ ઇન ટુ ધ ફ્લો. તેવું કે ગુરુદેવ શ્રીનું બી તમે જે કહો છો ને કે આ બધું વાંચીએ છે યુ સેટ પરફેક્ટલી, ઇટ ઇઝ મિડ વે. આવીએ ક્યારેક સાંભળીએ, બીજી વાર સમયસર મળી જાય તો એ 99% ઇઝ બમ્પર, એ કાંઈ સમજાતું નથી. તો એમની એવી કોઈ સીડી છે જે બેઝિકથી છે, બિકોઝ એમનું જે છે એ તો નથી સમજાતું વેરી ફ્રેન્ક, પણ એમની એવી પર સીરીઝ છે સ્ટાર્ટ બેઝિક થી થાય, આપણે સાંભળવાનું ચાલુ કરીએ.
એમનું બેઝિકમાં બેઝિક ગ્રંથ હોય તો 6 ડાળા, એટલે ગુરુદેવશ્રીના 6 ડાળાના પ્રવચન જરૂરથી સાંભળો. બહુ ઇઝી છે, એક એક વર્ડ ટુ વર્ડ બુક્સ છે આપણી પાસે, એટલે વર્ડ ન સમજાય, લેંગ્વેજ બેરિયર આવે એવું તો છે જ નહીં. જે વાંચીએ છે એને હવે સમજવાની ટ્રાય કરો, બરાબર? અનધર પોઈન્ટ આઈ વિલ ટેલ યુ વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી વેલિડ. Among us, some people are very very intelligent, some people are not so intelligent, બરાબર છે? કોઈનો જ્ઞાનનો ક્ષયોક્ષમ બહુ વધારે છે, કોઈનો ઓછો છે. કોઈ એકવાર ગાથાઓ વાંચે, સપોઝ આપણે વાત ચાલે ને 6 ડાળાની બધી ગાથાઓ યાદ રાખવાની છે, કોઈ એકવાર વાંચે ને યાદ રહી જાય, અને કોઈ બહુ ટ્રાય કરે તો બી યાદ ન રહે. પણ તમને કેટલું યાદ રહે છે એનાથી તમારા સમ્યક દર્શન કે મિથ્યા દર્શનની કાંઈ કોરિલેશન નથી. ફરીથી, જીવના જ્ઞાન ગુણની કેટલી તાકાત છે એનાથી શ્રદ્ધા ગુણનો, એટલે આપણી માન્યતાનો, સમ્યક મિથ્યાનો કાંઈ સંબંધ નથી. ઇમ્પોર્ટન્ટ ફેક્ટર ઇઝ કે જે બહુ ઇન્ટેલિજન્ટ છે એણે પોતાનું કમ્પ્લીટ અટેન્શન આમાં આમાં એટલે શાસ્ત્ર વાંચન, આત્માના વિચાર, આત્માનું શ્રવણ એમાં આપવાનું છે. જે ઓછા ઇન્ટેલિજન્ટ છે એને પણ પોતાનું કમ્પ્લીટ ફોકસ આત્માનું વાંચન, શ્રવણ આદિમાં આપવાનું છે. એટલે તમે કેટલું જાણી શકો છો, કેટલું જાણો છો, ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ જેટલું જાણી શકો છો એટલું કમ્પ્લીટ ફોકસ તમારું આમાં છે કે નહીં, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ.
હા,
બસ તુષ્માજ ભિન્ન, અને એનાથી એટલું વિચાર કરીને કેવળ જ્ઞાન સુધી પહોંચી ગયો.
રીઝન એ જ છે કે હમણાંથી સરખું એક લેવલમાં સાંભળતા મે બી આઈ એમ ટોકિંગ લોંગ ટર્મ 2-3 યર્સ એવું હોય કે બેઝિક ઇઝ સ્ટ્રોંગ એન્ડ વી આર વિથ ધ ફ્લો અડધું ના થાય કે આ સાંભળો આજે આઈ ટેલ સાંભળી તારે 3-4 દિવસ પછી ડાયરેક્ટ બીજી
ઇટ ઇઝ એબ્સોલ્યુટલી મસ્ટ કેમ કે શું થશે ખબર છે આજે આપણા ઘણા જનરેશનમાં એવા છે જે ઓલ્ડર થઈ ગયા છે હા હવે એમણે ગુરુદેવસિંહ તો 25 વર્ષથી સાંભળ્યા છે પણ ક્યારે કોઈ બેઝિક ગ્રંથ લઈને દ્રવ્ય ગુણ પર્યાય સમજવાની ટ્રાય નથી કરી હવે તકલીફ શું થાય છે કે ગુરુદેવના પ્રવચન તો એટલા યાદ રહી ગયા છે કે એ એક એક સેન્ટન્સ ભગવાન આત્મા ત્રિકાળી ધ્રુવ એ બધું બેસી ગયું છે અને એની એક વ્યસન થઈ ગયું છે કે રોજ સવારે આટલું તો સાંભળવું પડશે તો જરાક મજા આવશે પણ બેઝિક ન જાણી હોવાને કારણે જેવું આત્માના સ્વરૂપમાં અને તત્વોમાં ક્લેરિટી આવવી જોઈએ એવી તો છે નહીં સમજાય છે શું કહું છું એટલે આ બેઝિક સમજવું ઇઝ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ્યક દર્શન કરવું એટલું સિમ્પલ છે કે અમે હમણાં એક્ઝામ્પલ કેવું આપ્યું કે બસ એની મમ્મીને ખબર પડી ગઈ કે મારો છોકરો બરાબર છે એટલું જ કામ છે એવી જ રીતે મને ખબર પડી ગઈ કે હવે આપણે વાત તો કેટલી વાર થઈ કે આ ભગવાન જેવું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે બરાબર આ તો કેટલી બધી વાર મેં કીધું હા હવે એ જ વસ્તુ આપણે જો માનવા લાગીએ કે નહીં આ ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે તો બસ ખતમ કયા દ્રવ્ય ગુણ પર્યાયને કયા વિશ્વ છ દ્રવ્ય શું સમયસાર શું પ્રવચનસાર કાંઈ જ જરૂરત નથી સમજાય છે જરૂરત નથી કે એટલે એને નેગેટ નથી કરતો પણ પોઈન્ટ ઇઝ કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું આટલી સરળ ફિનોમિના છે પણ આપણે એને શાસ્ત્રના વર્ડ્સમાં એટલું કોમ્પ્લિકેટ કરી નાખ્યું છે કે આપણને એવું લાગે છે કે અરે 6 ઢાળ આખું ભણશું નહીં ત્યાં સુધી તો મારે કેવી રીતે થશે અરે તમે તો આટલા શાસ્ત્રો ભણ્યા છો તમને તો આમ મને તો કરીને આપણે પોતાની જાતને એટલા ઇન્ફિરિયર કરી નાખ્યા છે કે હવે આપણે આપણી જાતને લાયક સમજતા નથી એ આપણી મેઇન તકલીફ છે હવે જે તિર્યંચ ગતિમાં આટલા સમ્યક દ્રષ્ટિ હોય માછલીઓને થઈ જાય છે અને પોપટ પક્ષીઓને થઈ જાય છે તો એ લોકોને કયા શાસ્ત્ર ખબર છે અને કયા દ્રવ્યનું નામ ખબર છે અંદરથી એક ફિલિંગ આવી કે નહીં આ જીવ જેવો ભગવાનનું પોટેન્શિયલ છે આ જીવ જેવો શુદ્ધ છે બસ એવો જ હું છું અને પોતાની મસ્તીમાં પછી તો હંમેશા જીવ ખુશ જ રહે કેમ કે ભાઈ હું તો ભગવાન સ્વરૂપ છું મારે કઈ વાતનો દોષ આ બધા પૂતગલ પરમાણુ ભિન્ન છે એનું પરિણામ જે થાય છે તો કઈ વાતનું દુઃખ જ્યારે જીવને આટલી સ્વતંત્રતા થઈ જાય બધી પર વસ્તુથી તો બસ એ જ સમ્યક દર્શન સમજાય છે પણ આપણે હવે મનુષ્ય ગતિમાં આવ્યા છે આટલો ક્ષયક્ષમ લઈને આવ્યા છે આટલી વિચારવાની શક્તિ છે તો પછી પ્રમાદ ગ્રહણ નહીં થાય કે હવે મારે સમ્યક દર્શન તિર્યંશને થાય તો મારે શું જરૂર છે આપણે આપણો ઉપયોગ જ્ઞાન ક્યાંક તો લગાવશું ને જો આ શાસ્ત્ર વાંચનને વિચારમાં નહીં લગાવીએ તો ઓટોમેટિકલી કોઈ બીજી વસ્તુમાં લાગશે જે જીવ વધારે ઇન્ટેલિજન્ટ હોય ને એને વધારે પ્રોબ્લેમ છે કેમ કે બહુ પોટેન્શિયલ છે લગાવવું તો પડશે ને ક્યાંક સમજાય છે તો હવે એ આખો ઉપયોગ આપણે શાસ્ત્ર વાંચનને પોતાનું સ્વરૂપ સમજવામાં લગાવીએ તો ઓટોમેટિકલી આપણા પરિણામ એટલા વિશુદ્ધ થતા જાય કે આત્માનુભવ એની ગતિએ એ રીતે થાય જો આમાં નહીં લગાવીએ તો કમાવામાં સંસારની વસ્તુઓમાં કોઈ વસ્તુની મેનેજમેન્ટમાં ને એમાં જ લાગશે કેમ કે જ્ઞાન તો કંઈ બંધ થવાનું નથી એ તો જીવનું સ્વરૂપ છે સમજાય છે ને એટલે એકમાત્ર કર્તવ્ય શાસ્ત્ર વાંચો તત્વ વિચાર કરો પોતાના આત્માનું સ્વરૂપ સમજવાની કોશિશ કરો ચાલો અહીંયા જ રોકીએ નેક્સ્ટ આગલા બીજા સવાલો નેક્સ્ટ ટાઈમ જીનવાણી સ્તુતિ
નિજ નિધિ નિજ મે બતાઈયા અનંત ઉપકાર કે લિયે જિન વાણી માં કો વંદના શત બાર
બોલો જીનવાણી માત નો જય